मङ्गलानं च सव्ये किं परमं होय मङ्गलम्। આપણે પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ, થોડાક પ્રશ્નો આવેલા છે મારી પાસે। એક પ્રશ્ન જે બહુ જટિલ પણ છે, ઘણાને ગૂંચવતો પ્રશ્ન પણ છે, અને ફિલોસોફી સિસ્ટમનો પ્રશ્ન છે, નિશ્ચય અને વ્યવહારનો। નિશ્ચય શું છે અને વ્યવહાર શું છે, એપ્લિકેશન કેવી રીતે થાય। આપણે એક વાર વાત કરતા હતા કે ઇન્ડિયન ફિલોસોફિકલ સિસ્ટમ જે છે આખી, પછી એ જૈન પરંપરા હોય, વૈદિક પરંપરા હોય કે બૌદ્ધ પરંપરા હોય, અનફોર્ચ્યુનેટલી તત્વજ્ઞાનને વધારેમાં વધારે ગૂંચવવામાં આવ્યું છે, એને સ્પષ્ટ કરવામાં નથી આવ્યું। એટલે સામાન્ય માણસને એમ લાગે કે ભાઈ તત્વજ્ઞાન એ આપણા વતની વાત નથી, સાંભળે કરો, કારણ કે એને શ્રદ્ધા હોય, રિસ્પેક્ટ હોય, જે જ્ઞાની હોય એના માટે રિસ્પેક્ટ હોય। અને આપણી સિસ્ટમમાં એક બહુ સરસ વાત ડેવલપ થયેલી છે કે જ્ઞાનીના બહુમાન તીવે જ્ઞાનતાના બહુમાન, એટલે જે જ્ઞાની હોય, વિદ્વાન પુરુષો હોય, આપણે એને પણ રિસ્પેક્ટ આપીએ, કારણ કે અલ્ટિમેટલી તમે જ્ઞાનને રિસ્પેક્ટ આપો છો। એ વેસ્ટર્ન ફિલોસોફી અને ઈસ્ટર્ન ફિલોસોફી વચ્ચેનું આ એક અંતર જે છે ને, એ બહુ આમ જેને કહીએ કે ડિસ્ટિંક્ટિવ એક સ્પેશિયાલિટી કહી શકાય। એટલે ગુરુ તત્વનું જે માન, જે રિસ્પેક્ટ ઈસ્ટર્ન ફિલોસોફિકલ સિસ્ટમમાં છે, વેસ્ટર્નમાં એટલું નથી। હવે નિશ્ચય અને વ્યવહારની વાત કરીએ। નિશ્ચય એટલે આ શબ્દ જે છે ને, નિશ્ચય જેમાં કોઈ ફેરફાર થતો નથી, ચય અને અપચય, મેટાબોલાઇઝમના માટે આપણે ચય અને અપચય શબ્દ વાપરીએ છીએ। ચય એટલે ચવન થઈ જવું, જતું રહેવું, નીકળી જવું। નિશ્ચય જેમાં કશું જ નીકળતું નથી, કશું જ મુકાતું નથી, કશું જ જતું નથી। બીજા નિશ્ચય શબ્દનો અર્થ ભાષામાં થાય છે નિશ્ચય એટલે ડિટર્મિનેશન, એક આપણે નિર્ણય કરીએ એને પણ આપણે નિશ્ચય કરીએ છીએ। એટલે ત્યાં પણ જે છે આપણી ક્લેરિટી બહુ સ્પષ્ટ છે કે એક વસ્તુનો નિર્ણય કર્યો એટલે કર્યો, નિર્ણય કર્યા પછી એમાંથી હટવું નહીં, બરાબર। એટલે નિશ્ચય શબ્દનો એક કન્સેપ્ટ બહુ સ્પષ્ટ સમજો, નિશ્ચય એટલે જેનામાં પરિવર્તન ન થાય, એ ક્લિયર થઈ ગયું। હવે બીજો શબ્દ છે વ્યવહાર। વ્યવહાર એટલે જેનું વ્યવહાર થાય, જે એપ્લાય થાય, એપ્લિકેશન જેની થાય, વ્યવહારથી ઇતિ વ્યવહાર, જે એપ્લાય થઈ શકે, જેનું એપ્લિકેશન કરવું પડે, જેની પ્રેક્ટિસ કરવી પડે। નિશ્ચયની કોઈ પ્રેક્ટિસ નથી હોતી, વ્યવહારની પ્રેક્ટિસ હોય છે। એટલે હવે આનાથી આપણે બહુ જ એક સરળ કન્ક્લુઝન કાઢી શકીએ, જેની તમારે પ્રેક્ટિસ કરવી ન પડે એ નિશ્ચય કહેવાય, અને જે પ્રેક્ટિસ કરાય, જે પ્રેક્ટિકલ હોય એ વ્યવહાર કહેવાય। સમયકારના આઠમી કે ગાથાની આસપાસની ગાથાઓમાં કુનકુંદ સ્વામીએ આ વાતને બહુ જ સ્પષ્ટ કરી છે, નિશ્ચય અને વ્યવહારની પરિભાષા એક બહુ જ મોટી ગેરસમજ આપણા લોકો માટે ક્રિએટ કરવામાં આવી છે, બહુ સિસ્ટમેટિકલી ક્રિએટ કરવામાં આવી છે કે સમયકાળ નિશ્ચયની જ વાત કરે છે, આવું આપણે આપણને મનાવવામાં આવ્યું છે, ઠોકી રચાવવામાં આવ્યું છે આપણા માઇન્ડ ઉપર, પણ હકીકતમાં નથી। તમે વાંચો, ધ્યાનથી વાંચો, સમયકાળ અમૃત ચંદ્રાચાર્યની ટીકા વાંચો, આ ગ્રંથો જે છે નોવેલની જેમ વાંચવાના નથી હોતા કે વાંચીને તમે મૂકી દો, બિટવીન ધી લાઇન્સ વાંચવાની કોશિશ કરવી પડે। અનફોર્ચ્યુનેટલી રિલિજિયસ બુક આપણે જે વાંચીએ છીએ માત્ર અને માત્ર શબ્દોને પકડી લઈએ છીએ, શબ્દોને વાંચીએ છીએ, બિટવીન ધી લાઇન્સ વાંચતા નથી। એમાં ઉમા કુનકુંદાચાર્ય બહુ સરસ વાત કરી છે કે નિશ્ચય સુધી જવાનો માર્ગ વ્યવહારથી જ છે, વ્યવહારમાં થઈને જ નિશ્ચય સુધી જવાય છે, આવું બહુ સ્પષ્ટ એમને કહ્યું છે। અને એમના માટે એમને સરસ એક વાત કરી છે કે એ યુગની અંદર આર્ય અનાર્યનો કન્સેપ્ટ બહુ પ્રચલિત હતો, એટલે કે અનાર્યને કોઈ વાત સમજાવવી હોય તો અનાર્યની ભાષામાં જ સમજાવાય, અરે એની ભાષામાં તમે વાત સમજાવી ના શકો. એટલે ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય એની અંદર વાંચો, એને બહુ સરસ એને પુટઅપ કર્યું છે કે મ્લેચ્છ ભાષામાં જ મ્લેચ્છ લોકોને સમજાવી શકાય. એટલે મ્લેચ્છ એટલે અત્યારે આપણે થોડો ડિરોગેટરી વર્ડ લાગે, પણ એક્ચ્યુઅલમાં ભારત બહારના જે લોકો હતા એના માટે મ્લેચ્છ શબ્દ વપરાતો હતો. આર્યા મ્લેચ્છાશ્ચ એમ કરીને તત્પર સૂત્રની અંદર પણ આ શબ્દ આવેલો છે. એટલે એના પરથી કન્ફ્યુઝન એ કાઢવું પડે આપણે કે જે માણસ જે ભાષામાં સમજતો હોય એને એ જ ભાષામાં નોલેજ અપાય. માટે તમારે તમારા બાળકોને આજે ઇંગ્લિશમાં સમજાવવું પડે. આજે પ્રતિકરણ સુધા પણ આપણે ઇંગ્લિશમાં કરાવતા થઈ ગયા. હવે કેટલું વેલિડ ને કેટલું ઇનવેલિડ એની આપણે ચર્ચા નથી કરતા અત્યારે, પણ કરવું પડે છે. આપણે મેસેજ તો આપણે આપવો જ પડે. હવે જો મારે પણ મેસેજ શબ્દ પ્રયોગ કરવો પડે છે, હું સંદેશ શબ્દ કહી શકતો નથી પ્રયોગ, કારણ કે ભાષા બોલાતી થઈ ગઈ. તો પેલા અખાએ કહ્યું છે ને ભાષાને શું વળગે ભૂલ, ભાષા બહુ ઇમ્પોર્ટન્ટ નથી, મેસેજ તમારો કેવી રીતે પહોંચે છે એ ભાષા મારે લેવી પડે. વ્યવહાર પ્રેક્ટિકલી કરવાની વસ્તુ છે. નિશ્ચય એ એમાં કશું જ કરવાનું નથી હોતું. જે તમે કરો છો માત્ર ને માત્ર વ્યવહાર કરો છો, પછી મનથી કરો, વાણીથી કરો કે કાયાથી કરો, કરવાનું જ્યાં આવ્યું એ વ્યવહાર રહેશે. એટલે શુદ્ધ આત્મતત્વની જો આપણે વાત કરીએ, શુદ્ધ આત્મતત્વમાં કશું જ કરવાનું નથી, માત્ર એક અસ્તિત્વ છે, એક બીંગ છે એનું. આ તો આપણે શબ્દ વાપરીએ છીએ કે ફીલ કરવું, કોણ ફીલ કરે છે? આપણી પાસે ભાષાની લિમિટેશન છે કે વી વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, અને વેન યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ ઇઝ ધ ઓનલી મીડિયમ ફોર યુ. તો આપણે કહીએ ફીલ કરવું, અનુભવવું, સંવેદન કરવું, પણ આ બધા શબ્દો જે છે બુદ્ધિમાંથી પેદા થયેલા શબ્દો છે, ભાષામાંથી વ્યાકરણમાંથી પેદા થયેલા શબ્દો છે. એટલે રિલેટેડ કોની સાથે છે? બુદ્ધિની સાથે છે. અને આત્માનો કોઈ અનુભવ તમે બુદ્ધિથી કરી ના શકો. બુદ્ધિથી નિશ્ચયને સમજી ન શકાય, બુદ્ધિથી નિશ્ચયને જીવી ન શકાય. સમજતો કેવી રીતે? જે નિશ્ચય છે જેમાંથી કશું નીકળતું જ નથી, તમે કાઢી શકો એમ છો જ નહીં. બુદ્ધિથી જે તત્વને સમજવા જશો થોડુંક તમે એમાંથી કાઢશો, થોડુંક તમે એડ કરશો, આ બુદ્ધિ આ બધું જ કરશે, બુદ્ધિ બધું એક્સેપ્ટ નહીં કરે. એટલે નિશ્ચય. હવે આપણે ટેકનિકલ મુદ્દા ઉપર આવીએ કે આત્મા શબ્દ આપણે સાંભળ્યો છે, વાંચ્યો છે, એટલો બધી વાર આપણે કાને પડ્યો છે કે રૂઢ થઈ ગયો છે શબ્દ. પણ કોઈ આત્માને જોયો છે? કોઈ આત્માને અનુભવ્યો છે? કઈ રહી આત્માનો અનુભવ, અંદરનો અનુભવ? એટલે શબ્દ આપણે ડેવલપ કર્યા છે. આપણે બહુ બહુ તો મન સુધી પહોંચીએ છીએ, વિચારો સુધી પહોંચીએ છીએ. આપણું શરીર સ્પર્શ કરે છે, આપણને ખબર પડે છે ઠંડાનો ગરમનો, એટલે આપણી ઇન્દ્રિયો જે છે એની શક્તિ આપણને ખબર છે. પછી વિચારો, જે વિચારો આવે છે આપણને, કોઈની એક્શનથી આપણે રિએક્ટ થઈએ છીએ, એટલે ગુસ્સો આવે છે આપણને, પ્રેમ ઉભરાય છે, કંઈક ગમે છે, કંઈક અનુભવો થાય છે. એટલે ઇન્દ્રિયો આપણી વિચાર શક્તિ એ છે. વિચાર ઇન્દ્રિયો, વિચાર એટલે મન, પછી એટલે મન વિચારે છે આપણું. આપણે સંગની પંચેન્દ્રિય છે, મન છે આપણી વાત, એટલે મન સુધી આપણે પહોંચીએ છીએ, એનાથી બિયોન્ડ શું. એટલે અત્યારે આપણે જે કંઈ વાત કરીએ છીએ મન સુધીની વાત કરીએ છીએ. હું તમને આત્માને સમજાવવા માટે આત્મા આવો, આત્મા આવો, તો આ કોણ કરે છે? મારું માઇન્ડ કરે છે, અને હું ભાષા દ્વારા તમને ડિલિવર કરું છું. તમે સાંભળો છો તો તમારા કાન સાંભળે છે, એટલે શ્રવણેન્દ્રિય તમારી ત્યાં ઇન્દ્રિય માધ્યમ થયું. મારા બોલવામાં ઇન્દ્રિય માધ્યમ છે, તમારા સાંભળવામાં ઇન્દ્રિય માધ્યમ છે. ઇન્દ્રિય ગ્રહણ કરીને કોને મેસેજ આપે છે? તમારી બુદ્ધિની. એટલે તમારા માઇન્ડની અંદર જો એની સામે કાઉન્ટર લોજિક ઊભું થાય તો તમે સ્વીકારતા નથી કે ને આમની વાત બરાબર નથી, અથવા તો કંઈક તમારા મનમાં ડિપોઝિટ થયેલું છે, તમે બીજી કોઈ વાત સાંભળી છે, તો તમને તરત જ માઇન્ડ તમારી બુદ્ધિ સવાલ કરશે કે નહીં અમે તો આવું સાંભળેલું છે, ફલાણા ગ્રંથમાં આવું કહેલું છે, ફલાણાએ આવું કીધેલું હતું, એટલે ત્યાં સ્ટ્રગલ થાય છે. તો સ્ટ્રગલ કોની વચ્ચે થાય છે? બૌદ્ધિક તત્વોની વચ્ચે. મારો વિચાર બુદ્ધિમાંથી આવેલો છે, તમે જે રેજિસ્ટ કરો છો એ પણ તમારી બુદ્ધિ રેજિસ્ટ કરે છે, તમારું લોજિક રેજિસ્ટ કરે છે. એટલે સમજણની વાત પણ કોની સાથે આવી? બુદ્ધિની સાથે. અચ્છા, બુદ્ધિ કોને બિલોંગ કરે છે? તો માઇન્ડને. બુદ્ધિ બિલોંગ કોને કરે છે? સમજવા માટે માઇન્ડ જ કરે છે. મનોવર્ગાળાના પૂજ્ગલો છે તો પૂજ્ગલ જ થયું. તમે જે સમજવાની કોશિશ કરો છો માધ્યમ પૂજ્ગલ છે, સમજનાર પૂજ્ગલ છે, સમજાવનાર પૂજ્ગલ છે, જેના દ્વારા સમજાવે છે એ પણ મટીરિયલ છે. અને વાત કરવી છે બિયોન્ડ પૂજ્ગલની, સમજાવવું છે તત્વ બિયોન્ડ પૂજ્ગલ જે છે તે. ઇઝ ઇટ પોસિબલ? વિચાર કરો, ઇઝ ઇટ પોસિબલ? શક્ય છે. એટલે અજ્ઞાતને આપણે સમજાવી શકતા નથી, સ્વીકારી શકીએ. આપણે અજ્ઞાતને સમજવાનું ન હોય, અજ્ઞાતને સ્વીકારવાનું હોય. અજ્ઞાત જ્યારે જ્ઞાત થઈ જાય પછી સમજાય, પણ ત્યારે જ્ઞાત થઈ ગયું હોય પછી અજ્ઞાત રહેતું નથી. જ્યાં સુધી વસ્તુને જાણતા નથી ત્યાં સુધી એનું આકર્ષણ હોય છે. જે મોક્ષમાં ગયા છે એ ક્યારે મોક્ષની વાત કરતા નથી, જે નથી ગયા એ જ મોક્ષની વાત કરે છે. કારણ કે આકર્ષણ કોને છે? જેને મળ્યું નથી એને. જે વર્ષોથી માયામીમાં રહે છે એને માયામીના બીચમાંથી આકર્ષણ લાગતું નથી. જાય તો ઠીક છે, એ જાય તો દરિયા તરફ પીઠ કરીને બેસે, આવનારા જનારા લોકોને જુએ. તમારે દરિયા કિનારે શેના માટે જાઓ છો? દરિયાને જોવા જાઓ છો કે લોકોને જોવા જાઓ છો? લોકો અહીંયા રોડ પર મળે છે તમને, પણ યુ ડોન્ટ હેવ વેલ્યુ. એટલે અમે ગઈકાલે ગયા તો બિંદેશભાઈ સાથે હું વાત કરતો હતો, બિંદેશભાઈ ઠીક દરિયા તરફ હતી, હું દરિયા તરફ જોવાની કોશિશ કરતો હતો. એટલે અમે રોજ આવીએ છીએ અહીંયા, એટલે મને એવું લાગ્યું કે બિંદે દરિયા તરફ મોડું પીટ કરીને સામે કોઈક ઉભેલું હતું, એનું રૂપલ કઈ કોઈ નામ હતું, એને જોતો હશે કદાચ, મને એવું લાગ્યું. એમ તમે તમારો અનુભવ કરશો, હું મારો અનુભવ કરું છું, તમે તમારો દરેક વ્યક્તિ પોતાનો અનુભવ. આ જો આ બિપિનભાઈને સીન મારવાની આદત છે, ઘણી વખતે બીજાનો ચહેરો આપણને આઈ નો દેખાય છે, આપણું જ રૂપ દેખાય એમાં, આપણે જે જોવું હોય આપણને લાગે બીજા એવું જોઈએ છે. એનીવે, એટલે હું તમને કહેવા માંગતો હતો કે અજ્ઞાત નું આકર્ષણ આપણને જોવું, એટલે નિશ્ચય અને વ્યવહાર. મને પોતાને એમ લાગે છે કે મારી નાનકડી સમજણ છે, એના ગૂંચવાળા બહુ ઉભા કરવા ન જોઈએ. નિશ્ચય તમારું અસ્તિત્વ છે, વ્યવહાર તમારું વ્યક્તિત્વ છે. અત્યારે જે કઈ છે આપણી પાસે વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વનું જીવન છે. આપણે વ્યક્તિત્વના આસપાસ જીવીએ છીએ, પર્સનાલિટી છે. પર્સન અને પર્સનાલિટી, હુ ઇઝ ધ પર્સન? આપણે પર્સન અને પર્સનાલિટીને જુદી કરી શકતા નથી. કરી શકીએ છીએ? નથી કરી શકતા. લોજિકલી પણ કરી શકતા નથી. ઠીક છે, આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ એક શબ્દ અસ્તિત્વમાં લાગ્યા છે, પર્સનાલિટી ડેવલપ કરવી અથવા પર્સનાલિટી ડલ થઈ ગઈ તો ડલ શું થાય છે અને ડેવલપ શું થાય છે? આપણે તો વ્યક્તિને જે વ્યક્તિત્વ છે, તો વ્યક્તિ અને વ્યક્તિત્વને જુદું કેવી રીતે તમે કરશો? ભારેખમ શબ્દોથી બહુ મૂંઝાવવું નહીં, સરળ શબ્દોમાં જીવનને સમજવાની કોશિશ કરવી. જીવન બહુ જટિલ નથી, આપણે એને જટિલ બનાવી દીધું છે. જીવન બહુ જ સરળ છે. ભારેખમ શબ્દો દ્વારા, અને અનફોર્ચ્યુનેટલી તમને પહેલા જ કહ્યું, ફિલોસોફીને બહુ જટિલ બનાવી દેવામાં આવી છે. કદાચ એ કારણ એ પણ હોય કે જો પંડિતોનું પ્રભુત્વ રહે, સામાન્ય માણસે જો સત્ય સમજાઈ જાય તો પંડિતોને પૂછશે કોણ, એની પાસે જશે કોણ? આપણે જ્ઞાનીઓ પ્રત્યે પૂરો રિસ્પેક્ટ, 100% રિસ્પેક્ટ, પણ આપણે આપણું સત્ય શોધવાની કોશિશ કરવાની. સત્ય બહુ સાદું છે. આવડું અમતું સત કહેવામાં મિથ્યા વ્યાજ વિવાદા, સંતો સતને સીધા સાધા. આવડું અમતું સત્ય છે અસ્તિત્વ. અત્યારે આપણે, હા, અસ્તિત્વ, આ વ્યક્તિત્વ બિલોંગ કોને કરે છે? અસ્તિત્વને. વ્યવહાર બિલોંગ કરે છે નિશ્ચયને, પણ અત્યારે આપણી પાસે માત્ર વ્યવહાર છે. નિશ્ચય સુધી પહોંચવા માટે પણ વ્યવહારનો જ રસ્તો છે. દેશુજીજી મહારાજે બહુ સરસ આના માટે એક એક્ઝામ્પલ આપ્યું છે, એક મેસેજ આપ્યો છે. નિશ્ચય રાખી હૃદયમાં જી પાળે શુદ્ધ વ્યવહાર. હૃદયમાં નિશ્ચય હોય, ટાર્ગેટ બહુ ક્લિયર છે નિશ્ચય આપણો, પણ વ્યવહાર જે છે, એપ્લિકેશન જે છે, એ વ્યવહારની છે. કારણ કે આપણે બીજાની સાથે જીવીએ છીએ, શરીર સાથેનો પણ આપણો વ્યવહાર છે. એકલા આત્માને કશું કરવાનું જ નથી. આત્મા કોને સાથે કરશે, શું કરશે આત્મા? એટલે આત્મા કરતા નથી, ભોગતા નથી, આંશિક રીતે સાચી વાત છે. જે કંઈ કરે છે શરીર કરે છે, પુદ્ગલ કરે છે, પણ પુદ્ગલ ક્યારે કરે છે? એ શરીરની અંદર રહેલો આત્મા છે માટે પુદ્ગલ કરે છે. તો ઇનડિરેક્ટલી એને કરવા માટે પ્રેરિત કોણ કરે છે? તો કે તે કર્મો કરે છે. આપણે એમ કહીશું, કર્મો કોની સાથે જોડાયેલા છે? તો કેવી રીતે જોડાયેલા હોય? કર્મ તો પુદ્ગલ છે, પુદ્ગલ તો આત્માને સ્પર્શતું નથી. તમે પાછું એમ પૂછો કે આત્માને કઈ સ્પર્શતું જ નથી, પણ આ બધી માયાજાળ પુદ્ગલની છે. કિરાનંદજી નામના કવિએ કહ્યું છે, સંતો દેખીએ બે પરગટ પૂતગલ જાગ તમાશા. આખી દુનિયા પૂતગલની છે, અને પૂતગલનો ચમત્કાર જુઓ, આજે ટેકનોલોજી શું છે, પૂતગલ છે. પણ દરેક પૂતગલની પાછળ પૂતગલને એક્ટિવેટ કરનાર કોણ છે? ચેતન સંકળાયું છે, માટે પૂતગલ એક્ટિવેટ થાય છે. તો કર્તૃત્વ, અલ્ટિમેટ કર્તૃત્વ કોનું આવશે? પ્રેરક બળ તો એ છે ને. કોમ્પ્યુટરની અંદર માણસ પ્રોગ્રામિંગ કરીને સોફ્ટવેર મૂકે જ નહીં, કોમ્પ્યુટર શું કામ કરે? કરી શકે નહીં. કયું કોમ્પ્યુટર કરી શકે છે? ભલે પછી માણસે બનાવેલું સોફ્ટવેર જ માણસને પરેશાન કરે, ઘૂસવે, એ વસ્તુ જુદી છે. આપણે કહેતા હોય ને ભગવાનને કે તમારી બનાવેલી દુનિયાના લોકો તમને આજે બનાવે છે, તો આપણું સોફ્ટવેર આપણને પરેશાન કરે, કારણ કે તમે એને લોજિક આપી દીધું, પછી એ લોજિક મુજબ ચાલવાનું છે. તમે ચેન્જ કરી શકો છો, તમે ચેન્જ નહીં કરે, એને તો જે ટ્રેક તમે આપ્યો એના ઉપર જ જશે. એટલે નિશ્ચય એને વ્યવહારમાં ગૂંચવાવું નહીં. ઓર ગહન સબ્જેક્ટ છે, જૈન પરંપરાનું હાર્દ છે, અને અનફોર્ચ્યુનેટલી આપણી બંને પરંપરાઓ, દિગંબર પરંપરા, શ્વેતાંબર પરંપરા, એના માટે એક જે સામંજસ્ય પરિસ્થિતિ પેદા થવી જોઈએ, અનફોર્ચ્યુનેટલી નથી. પણ એક વસ્તુ જોજો તમે, કે જે પરંપરા નિશ્ચયની વાત કરે છે, ભાર આપે છે, વજન આપે છે, આપણે પૂરો રિસ્પેક્ટ કરીએ છીએ કે અલ્ટિમેટ સત્ય એ જ છે. પણ એને કહેવા માટે તો ભાષા જ વાપરવી પડે છે, એટલે પૂતગલનો સારો લેવો જ પડે છે. અભિવ્યક્તિ માટે પૂતગલ જોઈશે, અનુભૂતિ માટે પૂતગલ નહીં જોઈએ. તો અત્યારે આપણું સ્ટેજ કયું છે, અભિવ્યક્તિનું છે કે અનુભૂતિનું છે? અનુભૂતિ તો તમે કઈ જ લઈ શકો. લિખા લિખી કી હૈ નહીં, દેખા દેખી બાત, દુલા દુલન મિલ ગયે, ફીકી પડી બારાત. બારાતનું મહત્વ ક્યાં સુધી, જાનનું મહત્વ ક્યાં સુધી, દુલાને દુલન ન મળે ત્યાં સુધી. અનુભૂતિ અંદરમાં, વિશ્વજીજી મહારાજ બહુ સરસ કહે છે, જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોઉ કે કાન ને. અનુભવ છે એને કહેવાની જરૂર જ ન પડે, જે કહેતા હોય સમજવું કે એને અનુભવ નથી. તમે લાખ પ્રયત્ન કરશો ન તો એ તમારી સાથે શેર કરવા માટે તૈયાર, બાકી તૈયાર જ નહીં થશે. કોઈ પ્રેમમાં ડૂબેલી વ્યક્તિને તમે પૂછો કે શું છે પ્રેમ, કેવો પ્રેમ કરે છે, એમ કે તમને નહીં સમજાય. તમારી દીકરી, આપણા છોકરા છોકરીઓ કોલેજમાં ભણતા હોય, યંગ હોય, અને એની પાસે ટેલિફોન હોય, તમે જુઓ તો અડધો કલાકથી ટેલિફોન ઉપર વાત કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, અડધો કલાક, પોણો કલાક, કલાક. તમે એની પછી પૂછો કે શું આટલી બધી વાતો કરે છે, એ કઈ જસ નથી, એ કઈ જસ નથી. કારણ કે અનુભૂતિનો વિષય છે, એના માટે તો એ નથિંગ જ એવરીથિંગ છે. આ બધી અનુભૂતિ છે, નિશ્ચય અનુભૂતિનો વિષય છે. ગુજરાત નહીં, હજુ આપણી યાત્રા લાંબી છે. વ્યવહારનો માર્ગ, માર્ગ વ્યવહારનો છે, લક્ષ્ય નિશ્ચયનો છે, માર્ગ વ્યવહારનો છે. એ ક્યારેક લક્ષ્ય સુધી પહોંચવા માટે કીર્તિદાનો સારો લેવો પડે, ડાયરેક્ટ લક્ષ્ય સુધી ન પહોંચી શકીએ તો વાયા વિરમધામ પહોંચવું પડે આપણે. એટલે અત્યારે આપણે તો જે છે ને એ વ્યવહારથી પહોંચી શકીશું. આ વિશે ઘણો ગહન છે, ઘણી બધી ચર્ચા થઈ શકે એના ઉપર. અત્યારે આપણે એને વિરામ પામી બીજા પ્રશ્નો છે, મને લાગે છે કે થોડી સ્પષ્ટતા તો થઈ જશે. બીજું એક છે, ગુરુ તત્વના માટે ગુરુનું મહત્વ કેટલું, ગુરુને બનાવવા કે ગુરુ બનાવવા માટે મન છે. આના અંગે મને લાગે છે કે શરૂઆતના એકાદ બે દિવસના પ્રવચનોમાં આપણે થોડી ચર્ચા કરેલી હતી, ગુરુ તત્વ માટે થોડી વાતો કરેલી હતી. પહેલા તો ગુરુ બનાવવા એટલે શું, એક વસ્તુ સમજજો. જો ગુરુ બનાવવા હોય કોઈ વ્યક્તિને, તો તમે વ્યક્તિને ગુરુ બનાવશો. વ્યક્તિ જે છદ્મસ્થ હશે, જેનામાં ગુણો પણ હશે, દોષ પણ હશે, પણ તમે અત્યારે માત્ર એને ગુરુ તરીકે જુઓ છો, એટલે તમે ગુણો જ જોશો, દોષો જોશો નહીં, હોવા છતાં તમને દેખાશે નહીં. હું એમ નથી કહેતો ગુરુના દોષ જોવા જોઈએ, પણ કાલે તમને એના દોષ દેખાય તો પછી ગુરુ પ્રત્યેનું બહુમાન ઓછું થવું ન જોઈએ. એ તૈયારી છે તમારી, એક વ્યક્તિને જે સ્વરૂપે તમે આજે જુઓ તો કાલે બી એ જ સ્વરૂપે જોવાની તમારી તૈયારી હોય તો ગુરુ બનાવજો, નહીંતર બી ક્યાંક. નહીતર ગુરુ બનાવો તો પહેલા સમજો કે મારા ગુરુ પણ એક માનવીય વ્યક્તિ છે, એક માણસ છે, એ પણ કર્મોથી ઘેરાયેલા છે, એને પણ કર્મો છે, એને મૌનીય કર્મ પણ છે, નામ કર્મ પણ છે. એટલે કદાચ એ કર્મોની કોઈ અસર પછી તમને દેખાય, જવા ડિસ્ટર્બ થવાની જરૂર નથી. એટલે ગુરુને કલ્યાણ મિત્ર માનવા, ગુરુને ક્યારેય ભગવાન નહીં માનવા, આપણી તકલીફ એ છે આપણી સિસ્ટમની, આપણી સિસ્ટમ ગુરુને ભગવાન માની લે છે, નેક્સ્ટ ટુ ગોડ માની લે કે ગોડ માની લે, અને પછી એનામાં કંઈક જરાક એનું માનવીય પાછું દેખાય તો અમને ખબર નથી આ તો આવા છે, અમે તેને ભગવાન માનતા હતા, પણ તમે માનતા હતા ભગવાન હતા જ નહીં, એ એ માણસ જ હતા. અને એ જ ગુરુમાં પછી આપણે જે છે તે દોષારોપણ કરીએ. આપણી એક બહુ જ અનફોર્ચ્યુનેટ સ્થિતિ છે કે આપણે ગુરુને પહેલા ઉપર બેસાડી દીધી, અને ગુરુઓની એ હાલત છે. નવા ફોલોઅર્સ મળતા હોય, નવા શિષ્યો મળતા હોય, નવા ઇન્ડિયામાં જે છે ને છોકરી દીક્ષા લેવા માટે તૈયાર થાય, વૈરાગ્ય એની વિરક્ત બની જાય, અને બહુ સારા પરિવારની, સુખી પરિવારની ઘણી બધી છોકરીઓ જેને દુનિયાની તકલીફો જોઈ નથી એવી છોકરી દીક્ષા લેવા માટે તૈયાર થાય. અને ઘણી વખતે સાધવી જીવનમાં આવ્યા પછી સાધવી જીવનના પોતાના થોડા પ્રોબ્લેમો, હ્યુમન રિલેશન જ્યાંથી આવવાનો ત્યાં પ્રોબ્લેમ રહેવાનો, એટલે પછી જે છે એને શોક લાગે, એના સગા સંબંધીને શોક લાગે. તો એના માટે હું ઘણી વખતે એવું કોમેન્ટ કરતો હોઉં, કોઈ છોકરી મારી પાસે સમજવા માટે આવે, પૂછવા માટે આવે, તો રીતે કહું જો પહેલાં ખોળામાં બેસાડે, પછી ખૂણામાં બેસાડે, આવું બનતું પહેલાં બહુ જ પ્રેમ, બહુ જ લાગણી, પછી ઉપેક્ષા. હ્યુમન માઇન્ડ જે આકર્ષાય છે ને એ હ્યુમન બિહેવથી જ આકર્ષાય છે. આપણે એને વૈરાગ્ય નામ આપી દીધું છે, એક્ચ્યુઅલમાં એ ખરેખર વૈરાગ્ય છે નહીં. આજે હું 9 વર્ષની ઉંમરે મારા ગુરુજીની પાસે ગયો તો મને એના પ્રત્યે પ્રેમ હતો. 9 વર્ષ બાળક વૈરાગ્યને સમજે શું કે વૈરાગ્ય શું હોય, એટલે રાગ જ હોય, એને ગમતું હોય છે વધારે ગમવા માટે. એટલે ગુરુ તત્વ જે છે, ગુરુ આપણને ગમે છે. તો વિચાર કે ગુરુનું શું ગમે છે, એનું જ્ઞાન ગમે છે, એની પર્સનાલિટી ગમે છે, એનું ડિલિવરિંગ પાવર ગમે છે, એની એક ઇમેજ જે છે એ તમને ગમે છે. તો આ બધા જે છે બાહ્ય પાસાઓ છે, આ બધો વ્યવહાર છે, આ બહારનું બધું છે. બહારનું હંમેશા બદલાઈ શકે, અને દરિયા ઉપરનું આકાશ બહુ જલ્દી બદલાતું હોય. સામાન્ય આકાશ બદલાતા વાર લાગે, અહીંયા વાદળાઓ રચાય પણ જલ્દી. કેટલી કેટલી આકૃતિઓ ગઈકાલે અમે જતા હતા, વાદળાઓ જોતા હતા, તો કેવી જાત જાતની આકૃતિઓ વાદળાઓમાં દેખાય આમ, પણ એ બધું ધીમે ધીમે જે છે વિલીન થઈ જાય. તો વ્યક્તિના વ્યક્તિત્વને સંપૂર્ણપણે સ્વીકારવાની તૈયારી જોઈએ. માનવીય પ્રેમ કરવા માટે લવ વિથ યોર ટોટેલિટી, ગુરુના તત્વના પ્રત્યે સરેન્ડર. અને ક્યારેક કોઈ પ્રોબ્લેમ આપણને થાય, કારણ કે આપણે ગુરુ જ્યારે બનાવીએ છીએ ત્યારે ઇન્ટેલિજન્સને બાજુએ રાખીએ છીએ, બુદ્ધિને બાજુએ રાખીએ છીએ, બરાબર. અને પછી વ્યવહારની અંદર બુદ્ધિથી દરેક વસ્તુનું નિરીક્ષણ કરીએ છીએ. અને જે ગુરુ આપણને ઇમ્પોર્ટન્સ આપતા હતા, આવતીકાલે બીજી વ્યક્તિ આવી એને ઇમ્પોર્ટન્સ મળે છે, આપણે ગાઈડલાઈન થઈ ગયા, એટલે આપણને ગુરુ ગમતા નથી, અપ્રશ્ન રજા થાય આપણને. તો એ નહીં રાખવાની, ગુરુનું આ વ્યક્તિત્વ જે પાછું છે, વ્યક્તિત્વ હંમેશા બદલાવા માટે જો હોય, વ્યવહારમાં પરિવર્તન આવે, નિશ્ચયમાં પરિવર્તન ન આવે. નિશ્ચયથી કોઈને ગુરુ બનાવી શકાતા નથી, કોઈ કોઈનો ગુરુ થઈ શકતો નથી, વ્યવહાર માર્ગ છે. એટલે ગુરુને પણ એની તમામ મર્યાદાઓ સાથે સ્વીકાર કરવા, તો એના પ્રત્યેનો પ્રેમ રહેશે, એના પ્રત્યેની લાગણી રહેશે, એના પ્રત્યેનો અહોભાવ રહેશે, નહીંતર પ્રશ્નો પેદા થશે. ગુરુ બીજી વસ્તુ જે તમને બાંધે એ ગુરુ કહેવાય નહીં, એ ગુરુ હોય નહીં. ગુરુ તમારો વિકાસ છે, ગુરુને એમ લાગે કે એનાથી મુક્ત રાખીને તમારો વિકાસ કરી શકશે, તે તમને કહે છે કે નહીં તને વિકાસની જરૂર છે, તું આ રસ્તે જા, મારાથી બંધાઈ રહેવાની જરૂર નથી, તું જતું તારો વિકાસ કર. સદગુરુ એ હશે, તમને અજવાળું આપશે, ટોર્ચ ફેંકશે. ગુરુનું કામ જ એટલું છે, ટોર્ચ ફેંકે છે, અજવાળું આપે છે, ચાલવાનું તમારે છે. ગુરુ કે તમને ખભા ઉપર બેસાડીને સમય પાર લઈ જાય એવું બનતું નથી. જૈન પરંપરામાં એવા ગુરુતત્વનું સ્વીકાર્યું જ નથી, કોઈ કરી શકતા નથી. એ તો તીર્થંકર ભગવંતો, અનંત તીર્થંકરોએ ક્યારનું કરી દીધું હોય, બધાને મોક્ષમાં પહોંચાડી જ દીધા હોય, પણ કરી શકાતું નથી. ગુરુ પ્રત્યે સમર્પણ આપણને તત્વની ક્લેરિટી આપે, જ્યારે મૂંઝવણમાં હોઈએ માર્ગદર્શન આપે, ટોર્ચ ફેંકે, થોડુંક અંધારું દૂર કરી દે. ગુ એટલે અંધારું, રૂ એટલે કે દૂર કરે, એ આપણા માટે ગુરુ. પછી ઠીક છે, ગુરુના માટે બહુ જ રિસ્પેક્ટ હોય આપણે, પણ ગુરુ કરતા પણ એક તત્વ જે છે એનો ઉપર છે એ દેવ તત્વ, એ આપણે ભૂલવું નહીં જોઈએ. જૈન ફિલોસોફી દેવ તત્વને પહેલા માને છે, પછી ગુરુ તત્વ માને છે. દેવ ગુરુ ધર્મ કહે છે, ગુરુને ક્યારેય પણ એને ઉપર મૂક્યા નથી. આપણે પહેલા દેવતત્વને માનીએ છીએ, ને આપણી સિસ્ટમ તો કેટલી સરસ છે. પહેલા માતા પિતાનું તત્વ આવે, માતા આપણને ઓળખાણ કરાવે છે કે આ ભગવાન છે ને આ ગુરુ છે. ગુરુનો રોલ પછી આવે છે માનવીય સંબંધોની અંદર. એટલે જૈન ધર્મ તો માનવીય સંબંધોની કેટલી પ્રતિષ્ઠા કરે છે. ઉમા સ્વાતીજી પ્રથમપ્રતિ ગ્રંથની અંદર ગુરુ તરીકે તેના માતા પિતાને મૂકે છે, પછી કલાચાર્યને મૂકે છે, ધર્મગુરુને પછી મૂકે છે. આ સિસ્ટમ બતાવી છે. એટલે ગુરુ જરૂરી છે, માર્ગદર્શન તરીકે જરૂરી છે, પણ આપણો અહોભાવ ગુરુ પ્રત્યે હંમેશા રહે એ પણ જરૂરી છે. કદાચ એનું કોઈ માનવીય પાસું દેખાય, કોઈ કષાયજન્ય કોઈ કર્મજન્ય પાસું દેખાય, આપણે ડિસ્ટર્બ કરતા હોઈએ, તો આપણે આપણી જાતને થોડીક અલગ કરી દેવી. પણ જેને આપણે ગુરુ તરીકે સ્વીકાર્યા, ત્યારે પણ એની ટીકા ટિપ્પણી કે એમાં પડવું નહીં. આ એક સાવધાની રાખવી. ગુરુની પરીક્ષા કરવાની વાત અધ્યાત્મની ઉચ્ચ કક્ષાએ એ વાત બરાબર છે, સામાન્ય આપણા જેવાની કક્ષાએ હું બહુ એની સાથે સંમત થઈ શકતો નથી. આપણામાં એ લાયકાત નથી કે આપણે ગુરુની પરીક્ષા કરી શકીએ. જો એટલી લાયકાત હોય તો ગુરુની જરૂર બી નથી, કારણ કે પરીક્ષક તો હંમેશા આગળ જ હોય. કિશોરજી મહારાજ એમ કહે છે કે તમારે તમારું શિષ્યત્વ તૈયાર કરવું જોઈએ. આપણું શિષ્યત્વ આપણે તૈયાર કરીએ, ગુરુની ભેટ કરીએ, ગુરુની રાહ જોઈએ, ગુરુને બનાવવાની ઉતાવળ ન કરીએ. ઠીક છે, કોઈના પ્રત્યે શ્રદ્ધા હોય, પ્રેમ હોય, ગુરુ તત્વથી આપણે શું માનીએ છીએ અંદરમાં એ સ્પષ્ટ આપણે થવું જોઈએ. ગુરુ જો આપણા માટે એક ખીતી હોય વિચારોને ખીંગાડવાની, માન્યતાઓને ખીંગાડવાની, તો ખીતીઓ બદલાતી રહેશે દુનિયાની અંદર. એટલે આપણી ખીતી એવી જ થશે. ગુરુઓ બદલાતા રહે, ગુરુ બદલાય નહીં. અને જેને પણ આપણને નવકારનો ન શીખવાડ્યો છે એ આપણા માટે ગુરુ છે, કારણ કે આપણું થોડું અંધકાર એને દૂર કર્યું છે. બધા ગુરુઓ છે આપણા. એક ગુરુ આપણે એટલા માટે રાખવાની વાત કરીએ છીએ, એવાથી જ્યારે વ્યવહાર માર્ગના ગૂંચવાડા ઉભા થાય, આ કરવું આ નહીં કરવું સાચું શું છે, ત્યારે એક શ્રદ્ધેય વ્યક્તિ એ જે છે એ પ્રમાણે આપણે કરવું. કારણ કે જેટલાને પૂછવા જશો તો દરેકના મત મતાંતર સીધા હશે, મુંડે મુંડે મતેના. ત્યારે આપણને આપણું જ્ઞાન પૂછતું નથી, એ જ્ઞાની પુરુષ છે, આપણે એને પૂછીએ અને એ એ પ્રમાણે કરીએ તો આપણને રહેશે કે ભાઈ આપણે એમને પૂછેલું છે. આપણો સાપેક્ષ ભાવ રહેશે એની અંદર, એ બહુ મહત્વપૂર્ણ છે. ગુરુ છદ્મસ્ત છે, ગુરુ સર્વજ્ઞ નથી, આવી સ્પષ્ટ સમજણ સાથે ગુરુનો સ્વીકાર કરવો. 36 ગુણો ગુરુ મધ્ય, આવું સૂત્ર આપણે બોલતા હોઈએ છીએ ગુરુની સ્થાપના પ્રતિકોણના પહેલા કે સામાયિકના પહેલા કરતી વખતે. તે બાહ્ય એનું કેરેક્ટરાઇઝેશન છે. અને જૈન પરંપરાની અંદર આપણે આવી એક માન્યતા ડેવલપ કરેલી છે કે આપણા ધર્મગુરુઓ આવા હોય, કારણ કે એ ધર્મને આપણા સુધી પહોંચાડે છે. વ્યક્તિગત રીતે સાધુ પુરુષો પણ આપણા ગુરુ હોઈ શકે. ગુરુ એ કલ્યાણ મિત્ર છે. એટલે મને તો હરિભદ્ર શ્રી મહારાજનો આ સંકેત બહુ સરસ ગમે છે. ગુરુ કલ્યાણ મિત્ર છે આપણા. કલ્યાણ મિત્ર એટલે જે આપણને આપણી મુશ્કેલીની અંદર માર્ગદર્શન આપે. આપણે એને કલ્યાણ મિત્ર તરીકે જોવા જોઈએ. મિત્ર એને કહેવાય કે જેની કોઈ કમી જોઈએ તો પણ એના પ્રત્યેનો પ્રેમ ઓછો ન થાય, એ મિત્રની મૈત્રી. ગુરુના દોષ જોવાના જ નથી. જે દિવસે ગુરુના દોષ દેખાય સમજવાનો નથી, આપણા માટે ગુરુ રહ્યા નથી. આપણે ગુરુ તરીકે સ્વીકારતા નથી જો દોષ જોઈએ છીએ તો. અને માનવીય બુદ્ધિ, માનવીય વિચારો, એમાં આવી બધી સ્થિતિઓ સર્જાવાની. આપણને ગુરુ ગમતા નથી, ગુરુનું કંઈક ગમે છે, એનું જ્ઞાન ગમે છે, એની પર્સનાલિટી ગમે છે, એનું વ્યક્તિત્વ ગમે છે, એના આશીર્વાદ ગમે છે, કારણ કે એના આશીર્વાદથી કામ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણો સ્વાર્થ સંકળાયેલો છે. શ્વાસ જયારે તૂટશે ત્યારે દરેક શ્વાસ તૂટવા માટે થાય છે. એટલે ગુજવાવાની જરૂર નથી. આ સ્પષ્ટતાની સમજી જ્ઞાની પુરુષોને આપણા ગુરુ તરીકે સ્વીકારવા. ગુરુને એટલા માટે સ્વીકારવાના છે કે આપણો અહંકાર વધે, આપણો અહંકાર આપણને પરેશાન ન કરે, એટલે માટે ગુરુ જોઈએ. આ ભાવ એના માટે છે.
આ ટોપિક ઉપર મને પ્રશ્ન એ છે કે અહીંયા જે સ્વાધ્યાય કામ હતા કે તમને ગુરુ વગર જ્ઞાન ના મળે, અને તમને ગુરુ તમારા પાત્રતા તૈયાર થાય તો તમને ગુરુ આપોઆપ મળે. તો એ કોન્ટ્રાડિક્ટરી થાય કે
પેરેલલ છે? પેરેલલ એટલા માટે છે, ગુરુ વગર જ્ઞાન ના મળે બહુ સાચી વસ્તુ છે. કારણ કે સમજાવે કોણ? એટલે મેં તમને વાત કરી બિટવીન ધી લાઈન, બિટવીન ધી લાઈન આપણને ગુરુ વાંચવા મળે. લાઈન ઉપર તો આપણે વાંચી શકીએ કારણ કે આપણને અક્ષર જ્ઞાન છે. બિટવીન ધી લાઈન મેસેજ જે છે ગુરુનું કામ જ એ છે. અને ભારતીય પરંપરામાં ગુરુનું મહત્વ એટલા માટે સ્વીકારવામાં આવ્યું, દરેક ધર્મની અંદર, ભારતની દરેક ફિલોસોફિકલ સિસ્ટમમાં, કારણ કે ઓરલ ટ્રેડિશન હતી, શાસ્ત્રો લખાતા નહોતા વર્ષો સુધી. સવારે આપણે જોયું 980 વર્ષ સુધી કશું લખાયું નથી ઓરલ ટ્રેડિશનથી. હવે ઓરલ ટ્રેડિશનથી કોઈ વસ્તુ જે છે એ આગળ પાસવાન થતી હોય, તેમાં ગુરુઓ જે છે શિષ્યની યોગ્યતા, એની સમજવાની કેપેસિટી, એની બુદ્ધિ, એની લેંગ્વેજ, આ બધાને જજ કરીને પછી આપતા હતા. પુસ્તકો છપાવવાના કારણે માત્ર ને માત્ર લેંગ્વેજ માધ્યમ થઈ ગઈ. એટલે કન્વિન્સિંગ, આ વાત શિષ્યને કન્વિન્સ થઈ છે કે નથી થઈ. જેમ કે હું તમારી સાથે વાત કરતો હોઉં તો તમારા ચહેરાને હું વાંચવાની કોશિશ કરતો હોઉં, મને લાગે કે તમને કન્વિન્સ નથી થઈ આ વાત, અમુકને કન્વિન્સ થઈ લાગતી નથી, તો હું બીજી રીતે સમજાવવાની કોશિશ કરું, રિપીટ બી કરું, તો તમને એમ લાગે મને તો સમજાય ગયું, જાઉં તો તમે રિપીટ કરે, પણ તમારામાં રિપીટ નથી કરતો, બીજા જે નથી સમજાયા તમારા ધ્યાનમાં એ લોકો હોય છે. એટલે પ્રવચનની અંદર ક્યારેક કોઈ વાત રિપીટ થતી હોય છે, આપણને ક્લિયર હોય, બીજાને ક્લિયર ન પણ હોય. એટલે ગુરુની જરૂર તો પડે, ગુરુ વગર જ્ઞાન આપણને આપે કોણ? ગુરુનો રોલ આટલો છે. હવે વાત રહી શિષ્યત્વ તૈયાર કરવાનું, તો આ જ વસ્તુ જે આપણને જ્ઞાન આપે એના માટે બહુમાન પેદા કરવું, નહીતર જ્ઞાન અહંકારી બનાવી દે. મને ખબર પડે કે હું જાણી લઉં છું અને મારી બુદ્ધિ વધારે, એના કરતાં વધારે સારી રીતે જાણી શકું, વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકું છું, તો એ શિષ્યત્વ નહીં રહે. આપણું શિષ્યત્વ હંમેશા રહેવું જોઈએ. અચ્છા, ક્યારેક માનો કે આપણને કોઈને ગુરુ માનવાનું મન થતું નથી, એનો અર્થ એ નથી કે આપણો અહંકાર છે. ના, અહંકાર નથી, આપણે પૂજ્ય માનીએ છીએ, રિસ્પેક્ટ કરીએ છીએ, હાથ જોડીએ છીએ, પ્રણામ કરીએ છીએ, પણ મન નથી થતું કે એના ચરણે આપણે બધું સમર્પણ કરી દઈએ. ના, એવું નથી થતું, તો કંઈ વાંધો નહીં, આપણે આપણું શિષ્યત્વ તૈયાર કરવાનું. અને શિષ્યત્વ એટલે શું? આપણા સંદેહો દૂર થતા જાય, આપણા ડાઉટ ક્લિયર થતા જાય, એ આપણું શિષ્યત્વ આપણે તૈયાર કરીએ છીએ. એ અધ્યયન દ્વારા પણ થઈ શકે, જ્યાં પૂછવાઈએ ત્યાં કોઈ જ્ઞાની પુરુષોને પૂછી લઈએ. શિષ્યત્વ તૈયાર કરવાની પ્રક્રિયા એ ક્યારેય બંધ થવી ન જોઈએ. અને એવું બને કે શિષ્યત્વ તમારું તૈયાર હશે તો ગુરુ આવી જશે આપોઆપ. ડિસાઇપલ ઇઝ રેડી, માસ્ટર અપીયર્સ. આવું છે. ચંદનબાલાએ પોતાનું શિષ્યત્વ તૈયાર કર્યું તો ભગવાન માવીને જવું પડ્યું. ઇન્દ્રપુત્રી ગૌતમ 11 કંકરો શિષ્યત્વ તૈયાર કર્યું તો પહેલી દેશના ભગવાનની નિષ્ફળ ગઈ. બીજા દિવસે તૈયાર કરીને મહસેન વનમાં આવવું પડ્યું, કારણ કે ઇન્દ્રપુત્રી વગેરે ત્યાં હતા. એટલે શિષ્યત્વ જો તૈયાર થઈ જાય છે તો ગુરુ આવે છે. શ્રદ્ધા જોઈએ, આપણને તો ગુરુ બનાવવાની પણ ઉતાવળ હોય, ગુરુ બદલવાની પણ ઉતાવળ હોય, બધી વાતમાં આપણને ઉતાવળ હોય. ઇન્સ્ટન્ટના જમાનામાં જીવીએ છીએ, કોફી બી ઇન્સ્ટન્ટ જોઈએ, ગુરુ બી ઇન્સ્ટન્ટ જોઈએ, સવાલના જવાબ બી ઇન્સ્ટન્ટ જોઈએ, ધીરે તો છે નહીં આપણામાં. પછી ગુરુ જે ઇન્સ્ટન્ટ આવે છે એ ઇન્સ્ટન્ટ જાય પણ છે. અંદરમાં રહેલા અજ્ઞાનને જે દૂર કરે એનું નામ ગુરુ. મેં તમને પહેલા જ કહ્યું કે ગુ એટલે અંધકાર, રૂ એટલે જે દૂર કરે. દરેક, અને આ પરિભાષા દરેક સિસ્ટમે એક્સેપ્ટ કરી લીધી છે. ગુરુ એને જ કહેવાય કે જે આપણને થોડુંક જ્ઞાન આપે, થોડુંક અંધકાર ઉલ્લે છે, થોડુંક અંધકાર દૂર કરે. બધી લાઈટોના સળગતી એક નાનકડી ટોર્ચ હોય તો પણ થોડુંક અજવાળું થાય, એક મિનિટ બચતી હોય તેમથી પણ અજવાળું થાય. આપણી માએ જે આપણને સત્ય સમજાવ્યું હતું, એટલે નાનું બાળક હોય એના ઉપર માની ઇમ્પ્રિન્ટ હોય, મા જે કે સાચું, મા જે કે બધું સાચું. એ બાળક જયારે સ્કૂલમાં જાય એટલે એની ટીચરની ઇમ્પ્રિન્ટ થાય, પછી ટીચર જે કે એ સાચું, પછી મા બી કોણ થઈ જાય, માને પણ કહે નહીં નહીં મારી ટીચર આમ કહે છે, એ કહે છે બરાબર છે, તો તું તો મને એકલાને કહે છે, ભલે મારી ટીચર 10 જણને કેટલા બધાને કહે છે. એટલે ઘણી વખતે એવું લાગે કે એના ફોલોઅર્સ વધારે કે ગુરુ વધારે સારા કહેવાય. આવી માન્યતા બાળકમાં પણ ડેવલપ થાય છે, કારણ કે ક્લાસમાં આટલા બધા સ્ટુડન્ટને એની ટીચર કહેતી હોય, પછી મા તો એને એકલાને કહેતી હોય, એટલે મા કરતા ટીચર વધારે સારી લાગે. એ છોકરો પછી ચોપડી વાંચતો થાય ત્યારે એને ગુરુ ટીચર કરતા ચોપડી વધારે સાચી લાગે, અને પોતે વાંચી શકે છે ને, વાંચી પોતે ગ્રહણ કરી શકે છે. મારી ત્યાં નાની અમારી સામે ચણી રહે છે, આવે તો એક વાગે ચોપડી લઈ આવી, મને કહે કે આ ભજનના મને આપણે ગાવાનું છે પ્રાર્થના કે લઈ આવી, મેં કીધું સારું આપણે ગાઈએ. તો એક ગીત હતું મને આવડતું હતું, તમે ગાવાની શરૂઆત કરી. તો મને કે આમાં જોઈને બોલો ને, પણ આમાં લખી છે બોલવાની. હવે એમાં કઈક ભૂલ હતી ગીત ની અંદર, તો મને તો જે આવડતું હતું પાછું હું ગાવા લાગે. મને કે આવું નહીં, તમે ખોટું બોલો છો. મેં કીધું ભાઈ હા આવું છે, આ પણ ખોટું છપાયું છે. ચોપડીમાં ખોટું છપાયું કોઈ દાડો? ચોપડી ખોટી હોય કોઈ દાડો? એ મને શીખાડે છે. ઇમ્પ્રિન્ટ ગૂગલ ખોટું ના હોય, ક્યારે બીજા ગુરુ ખોટા હોય. આ ઇમ્પ્રિન્ટ જે લઈએ છીએ આપણે, એટલે થોડુંક પણ જે આપણું અજ્ઞાન દૂર કરે તે આપણા માટે ગુરુ છે. પછી કોઈના પણ શ્રદ્ધા હોય આપણને અને આપણે એનું માર્ગદર્શન લઈએ, એક જ વસ્તુ છે. બંધન તમને ગમતું હોય તો વ્યક્તિ સાથે બંધાજો, વાંધો નથી. પણ બંધન ક્યારેક ને ક્યારેક તમને નડશે. આજે નથી નડતું, આજે સારું લાગે છે. બંધન હશે તો ક્યારેક ને ક્યારેક નડશે. એટલે લીવ સમ સ્પેસ બિટવીન યુ એન્ડ ગુરુ ઓલ્સો, કારણ કે સંબંધ છે. ગુરુ અને શિષ્યનો પણ સંબંધ છે, કારણ કે બંને માનવીય પર્સનાલિટી છે, બંને હ્યુમન પર્સનાલિટી છે, માનવીય તત્વ છે. માનવીય તત્વ છે, કર્મો બંનેના જુદા જુદા છે. લીવ સમ સ્પેસ. મારી એક નાનકડી સમજણ એવી છે, ગુરુ એ ગુરુ છે. સુ અને કુ તો શબ્દો આપણે જોડીએ છીએ, આપણી માન્યતાઓના કારણે જોડીએ છીએ. દુનિયાની અંદર એક વ્યક્તિ એવી નથી કે જેને બધા સુગુરુ માનતા હોય. એક વ્યક્તિ એવી નથી. જો એ સુગુરુ હોય તો બધાના માટે હોય ને, પણ એવું બનતું નથી. માણસ પોતે પોતાની ઇમેજનરી કન્સેપ્શનના આધારે આવા શબ્દો એની આગળ ગોઠવી દે છે. એટલે હવે ઇન્ડિયાની અંદર બહુ ચાલ્યું છે અને એના કારણે નુકસાન ઘણું વધારે થયું છે. તમે ગુરુ માનો, તમે તમારા ગુરુને ભગવાન માનો, વી ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ, નોબડી શુડ હેવ એની પ્રોબ્લેમ. પણ બીજા જે કોઈને ગુરુ માનતા હોય તો ઈ શુડ નોટ હેવ પ્રોબ્લેમ, તો આ સમસ્યા આવે જ નહીં. પણ આપણે મારા જે એક સુગુરુ, બીજા બધા સુગુરુ, તો આ તો તમારું એક જક્કી વલણ આવ્યું, મૈત્રી ભાવ પણ ન રહ્યો. અને આ એક બીજા જીવાત્મા પ્રત્યેનો અનાદર એ નિસ્યાર્થ છે. કોઈ પણ જીવાત્મા પ્રત્યેનો અનાદર એ નિસ્યાર્થ છે. હું મારા ગુરુને ગુરુ માનું. દરેક દીકરાને પોતાની માં દુનિયાની સર્વશ્રેષ્ઠ માં લાગતી હોય, દરેક દીકરાને લાગતી હોય, એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી. પણ બીજી બધી માં ખરાબ, મારી માં સારી, મારી માં સારી બરાબર ત્યાં સુધી બરાબર છે. પણ એ જો એમ કે બીજી બધા માં ખરાબ છે એવું નહીં થવાનું. થાય હવે દેવગુરુ અને શાસ્ત્રનું મહત્વ અને એનું ધાર્મિક મહત્વ. ગુરુની વાત આપણે કરી, પરમાત્મા તત્વ એ ધર્મની, તીર્થંકર પરમાત્મા ધર્મની સ્થાપના કરે. એટલે કોઈ પણ સિસ્ટમ હોય ને, રિલિજિયસ સિસ્ટમ જેને આપણે કહીએ અથવા તો કોઈ પણ સિસ્ટમ, આ ત્રણ પાસાઓ એની સાથે સંકળાયેલા હોય. એક તો દેવ એટલે કંઈક આરાધ્ય તત્વ હોય, જે અલ્ટિમેટ ગોલ હોય એ સિસ્ટમના માટે, એક એવું તત્વ હોય. એ સિસ્ટમને જે તમારા સુધી પહોંચાડે, જે તમને સમજાવે, એને સમજાવવાની કોશિશ કરે ગુરુ તત્વ હોય. અને જેના માધ્યમથી એ સમજાવે, ટૂલ્સ જે છે એના માટેનું, એ શાસ્ત્ર હોય. આ દરેક સિસ્ટમની અંદર હોય, ઇવન કોર્પોરેટ ફિલ્ડની અંદર, બિઝનેસ ફિલ્ડની અંદર પણ જે છે, તમારો એક ગોલ હોય છે. તમે કોઈના અંદરમાં કામ કરો છો, જે તમને ટ્રેન કરે છે, ટ્રેનિંગ આપે છે, તમારા માસ્ટર છે, તમારા ગુરુ છે, અને એના માટેની એક તમને મેન્યુઅલ આપે છે કે આ કામ આ રીતે કરવાનું છે, તમારું શાસ્ત્ર છે. એટલે દરેક સિસ્ટમની સાથે આ ત્રણ વાતો જે છે એ બહુ સ્પષ્ટ રીતે સંકળાયેલી છે. આપણે આ વાતોને એ રીતે લેવી જોઈએ. શાસ્ત્રો જે છે, શાસ્ત્રો આપણી સમજણને સ્પષ્ટ કરવા માટે છે. શાસ્ત્રો જો ગેરસમજણ વધારતા હોય તો આપણે એને વાદ વિવાદના સાધન નહીં બનાવવા જોઈએ. કારણ કે જ્યારે સંપ્રદાયો જુદા હોય, માન્યતાઓ જુદી હોય, ત્યારે દરેકના પોતપોતાના શાસ્ત્રો હોય છે. શાસ્ત્રો શસ્ત્રો ન બને એની આપણે કાળજી રાખવી જોઈએ. એટલે શાસ્ત્રોના નામે ઝઘડા થવા ન જોઈએ, કમસે કમ આપણે એનાથી અલિપ્ત રહેવું જોઈએ. કારણ કે શબ્દો છે, શબ્દો હંમેશા સંઘર્ષ તરફ તમને લઈ જાય છે. શબ્દો સાંત્વના આપતા નથી, શબ્દો સોલેજ આપતા નથી, બહુ ઓછા શબ્દો સોલેજ આપે છે. સોલેજ તમને સ્પર્શથી મળે છે. એટલે હું ઘણી વખતે મારા સ્ટુડન્ટને સમજાવતો હોઉં છું. આપણે ઇન્ડિયામાં એક સિસ્ટમ છે કે કોઈને ત્યાં કોઈની ડેથ થઈ ગઈ હોય તો લોકો મળવા જાય, અથવા ફોન પર વાત કરે, પછી એને ઉપદેશ આપે. અનિત્ય છે, એક દિવસે બધા જવાનું છે, એમાં મરવાનું તો છે, એમાં બહુ શોક નહીં કરો. આ બધા જેને કહીએ ને સાવ સાલા શબ્દો છે. શબ્દોમાં કંઈ વજન નથી, સહાનુભૂતિ નથી, કશું નથી. ઉપદેશ આપે હવે એ એને ક્યાંથી સાંભળેલી છે. શબ્દો કામ નથી લાગતા, એ તો માણસને પણ ખબર છે કે દુનિયામાં બધાએ જવાનું છે. એને ખબર નથી કે બધાને ખબર છે. આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. હકીકતની અંદર આપણે એટલું જ કરવું જોઈએ, આપણે વ્યક્તિની પાસે જઈને બેસીએ, ત્યાં હાજર રહીએ. બહુ જ તમને લાગણી હોય, પ્રેમ હોય, નિકટતા હોય, ક્લોઝનેસ હોય, માત્ર એનો હાથ તમારા હાથમાં લઈને એક તમે એને સ્પર્શની ભાષા, ધ લેંગ્વેજ ઓફ ટચ, એ તમે પહોંચાડો હોય એને સોલ્વ કરો, આશ્વાસન આપો એને. શબ્દોની જરૂરત નથી, તમે મેસેજ પહોંચે છે આઈ એમ ધેર ટુ ટેક કેર ઓફ ડોન્ટ વરી. આ સ્પર્શની ભાષા છે. શબ્દો ત્યારે જે છે ને ડિઝાઇન બની જાય. શબ્દોનું કામ કરતા નથી હોતું. શબ્દ તો શોર હૈ, તમાશા હૈ, ભાવના કે સિંધુ મેં બતાતા હૈ. મર્મ કી બાત ખોટો સે મત કહો, મૌન હી તો ભાવના કી ભાષા હૈ. હૃદયના ભાવો વ્યક્ત કરવા માટે મૌન ખામોશી બહુ સરસ વાહક બને છે, બહુ સરસ કામ કરે છે. એટલે શાસ્ત્ર જે છે, શાસ્ત્રોને સમજવાની કોશિશ કરી. જે નાની પુરુષોના શાસ્ત્રો આપણને ગાઈડન્સ આપે છે, માર્ગદર્શન આપે છે, અને ખરેખર શાસ્ત્રોના વચનો, કારણ કે મહાપુરુષોએ પોતાના અનુભવોમાંથી તારવીને કેટલુંક સત્ય એમાં મૂકેલું હોય છે. બધાને બધું જ ઉપયોગી બને એવું નથી હોતું, પણ ઘણું બધું ઉપયોગી બને એવું હોય છે. આપણે એને એ રીતે એ વાતોને લેવી જોઈએ. તીર્થંકર મોટા ભાગે પુરુષો હતા, અને નવી ચોવીસીમાં પણ મેન છે, તો તેનું કારણ શું? મલ્લીનાથ સ્ત્રીભાવમાં તીર્થંકર થયા હતા કે નહીં? આ સવાલ કોને પૂછ્યો છે ખબર નથી, પણ ચોક્કસ કોઈ સ્ત્રીએ જ પૂછ્યો હશે, એ તો નક્કી છે. આ ટ્રેડિશન જે કે થયા હતા કે નહીં એની સિવાય કોઈ કહી ન શકે. આપણે બીજી વાત કરીએ કે આજે હું કોઈ પણ વાત કરું તો જે ગ્રંથો મેં વાંચ્યા છે, જે ટ્રેડિશનમાં હું જન્મ્યો છું, મને જે ટ્રેડિશન મળી છે એના પ્રમાણે હું જવાબ આપીશ તમને. એટલે સ્યોરિટી, અને કદાચ હું કહી દઉં કે થયા હતા તો તમે માની લેવાના છો ના? તમે આ કહો તો તમે બીજાને કરશો. તમારા મગજમાં જે જવાબ છે એ નહીં આવે ત્યાં સુધી તમે સવાલ કર્યા જ કરશો, કર્યા જ કરશો. તો હવે આ એક ટ્રેડિશન છે. અને જુઓ, આવી વાતોની ચર્ચા જયારે કરીએ ને ત્યારે આપણે થોડુંક એક ઇન્ડિયન બેકગ્રાઉન્ડ આપણી સામે રાખવું જોઈએ. ઇન્ડિયાની અંદર વર્ષોથી મેલ ડોમિનેન્સીની સિસ્ટમ રહી છે. આથી પુરુષ પ્રધાનતા, જૈન ધર્મે પણ એને પુરુષ પ્રધાનતા નામ આપ્યું છે, સ્વીકાર્યું છે. જૈન ધર્મના બધા જ સંપ્રદાયો જેને કહીએ એને આ વાતને સ્વીકારી છે, કારણ કે મૂળ આગમોની અંદર ક્યાંક આવી વાતો થયેલી છે. એ યુગની અંદર જે કંઈ સોશિયલ કસ્ટમ હશે, સોશિયલ સામાજિક રિવાજો હશે, એની ઇમ્પેક્ટ જે છે દરેક સિસ્ટમ ઉપર પડતી હોય છે. કારણ કે સિસ્ટમને સર્વાઈવ થવું હોય તો સોસાયટીની સોશિયલ કસ્ટમ્સની સાવ નિગ્લેક્ટ કરી ન શકે, એને એની ખાતે જીવવું પડે. અને ગ્રામેનિકલ ઇમ્પેક્ટ જે છે એ જૈન પરંપરામાં પણ ઘણું બધું આવ્યું, કારણ કે જૈન પરંપરામાં ભગવાન મહાવીર પછી 1000 વર્ષ સુધી મોટા ભાગના આચાર્યો ગ્રામેનિકલ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા. તો એ લોકો ગ્રામેનિકલ જે ટ્રેડિશન એની થોડીક વાતો સાથે લાવ્યા હોય તો બની શકે. મારું પોતાનું એક પર્સનલ થિંકિંગ એવું છે કે મૂળભૂત રીતે આપણી પરંપરા પૌરુષ પ્રધાન હતી. પૌરુષ એટલે એફર્ટ. જૈન ધર્મ પુરુષાર્થ પ્રધાન છે. હ્યુમન લાઈફની અંદર પુરુષાર્થનું જ મહત્વ છે. આમ કાળ સ્વભાવ ભવિતવ્યતા કર્મ અને પુરુષાર્થ પંચકારણવાદી આપણે છીએ, પણ ત્યાં બહુ સ્પષ્ટ છે આપણા જ્ઞાની પુરુષો કે મનુષ્ય જીવન એ તો માત્ર પુરુષાર્થ માટેનું જ જીવન છે. પુરુષાર્થ કરી અને કંઈ પ્રાપ્તિ ન થાય તો એને આપણે નિયતિ કહી શકીએ. એટલે હું એની રીતે કહું છું કે ભાઈ વાગવું એ પુરુષાર્થ છે, ઉભવું ન ઉભવું એ નિયતિ છે. પણ આપણે વાગીએ કે નહીં તો ઉભવાની શક્યતા રહેતી નથી. વાવશે તો ઉગવાનું ઓપ્શન છે, ઉગશે કદું નથી ઉગે, પણ ઉગશે ઓપ્શન તો નહીં ઉગવાનું. એટલે પૌરુષ પ્રધાન ધર્મ હતો. હવે પૌરુષ માંથી ક્યારે એ પુરુષ પ્રધાન થઈ ગયો? પૌરુષ શબ્દ પુરુષમાં વંચવાના કારણે, લખાવાના કારણે થયું હોય, પણ ટ્રેડિશન છે એવી. એટલે અને પછી ઇન્ડિયન સિસ્ટમની અંદર એને એસ્ટાબ્લિશ થઈ ગયું. બીજી બધી સિસ્ટમમાંથી પણ એને રેકોગ્નિશન મળ્યું. તે છતાં પણ ભગવાન મહાવીરે જ્યારે ધર્મપીઠની સ્થાપના કરી ત્યારે એની ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. દિગંબર પરંપરા નથી માનતી, એની બધા એગ્રી નથી થતી, પણ શ્વેતાંબર પરંપરાના જે ગ્રંથો છે, તેમના આચાર્યની જે પરંપરા છે, એ આ બાબતમાં બહુ સ્પષ્ટ છે કે એમને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને ચતુર્વિધ સંઘના માટે સરખો મોક્ષ માર્ગ બતાવ્યો. હવે મોક્ષ માર્ગ જો સરખો હોય તો દરેક વ્યક્તિને જો મોક્ષમાં જવાનો અધિકાર હોય તો બધી સ્ત્રી પુરુષના ભેદો બહુ મહત્વના રહેતા નથી. હા, સોશિયલ કસ્ટમના હિસાબે, સામાજિક એક લેવલના હિસાબે, અથવા જે શરીર રચના છે એના હિસાબે થોડેક ડિસિપ્લિન સિસ્ટમમાંથી ડેવલપ કર્યું હોય સોસાયટીની અંદર, એ બની શકે. પછી હવે વાત રહી કે દરેક તીર્થંકર પુરુષ જ બને, સ્ત્રી ન જ બને, એની સાથે લોજિકલ કન્સેપ્ટ એવો છે કે તીર્થંકર પરમાત્મા એ જ્યારે દીક્ષા લે ત્યારે સર્વ ત્યાગ કરે તો વસ્ત્રોનો ત્યાગ પણ કરે. દિગંબર પરંપરા તો બહુ સ્પષ્ટ છે, પણ શ્વેતાંબર પરંપરા દેવદૃશ્યની વાત માને છે કે દેવદૃશ્ય તીર્થંકરના ખભા ઉપર તેઓ મુકતા હોય છે. પણ દેવદૃશ્ય જયારે જતું રહે છે પછી તો તીર્થંકર જે છે એ સચેત રહેતા નથી, અચેત એટલે કે વસ્ત્ર વગરના જ હોય છે. હવે એક સામાજિક સોશિયલ એવું એક એક આદિવાસી ડેવલપ થઈ ગયેલી છે કે સ્ત્રી ક્યારે નગ્ન રહી ન શકે સોસાયટીની અંદર, એટલે તીર્થંકરને નગ્ન રહેવાનું જ હોય, એટલે પુરુષો જ રહી શકે, પુરુષો જ બની શકે. આવું એક આઈડિયાના કારણે તીર્થંકર ન બની શકે એવું, તીર્થંકર બનવા માટે જે પુણ્ય પ્રાપ્ત કરવાનું હોય, હાઈએસ્ટ જે પુણ્ય મેળવવાનું હોય, એ સ્ત્રી ન મેળવી શકે. મોક્ષ માર્ગનો કોઈ ઇનકાર નથી, મોક્ષમાં તો દરેક આત્મા જઈ શકે, આવું બહુ સ્પષ્ટ છે, પણ આ એક રિસ્ટ્રિક્શન એમને ત્યાં આગળ મૂકેલું છે. બહુ લોજિકલ એનું કોઈ સમાધાન મળતું નથી કે જે કન્વિન્સિંગ આપણને હોય, પણ બીજી સિસ્ટમની ઇન્ફ્લુઅન્સના કારણે પણ આ વિચારધારા અસ્તિત્વમાં આવી હોય. મલ્લિના ભગવાન શ્રી તીર્થંકર થયા હતા કે નહોતા થયા, આપણે જો શાસ્ત્રોને માનતા હોઈએ, શાસ્ત્રોને રિસ્પેક્ટ કરતા હોઈએ, તો શાસ્ત્રોમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે માનવું પડે. તો એ શ્રી તીર્થંકર અને થયા તો એને આશ્ચર્ય માન્યું પડે, જે શ્વેતાંબર પરંપરા એને આશ્ચર્ય માન્યું. પણ મજાની બ્યુટી એ છે કે લગભગ 9th-10th સેન્ચુરીમાં એક એવો કન્સેપ્ટ આવ્યો હતો, ખાસ કરીને કલ્ચરલ સિસ્ટમની અંદર, જે શિલ્પની સિસ્ટમ છે, શિલ્પ અને સ્થાપત્ય, મલ્લિનાથની મૂર્તિ સ્ત્રી રૂપમાં બનેલી છે. આજે પણ લખનૌના મ્યુઝિયમની અંદર 10th સેન્ચુરીની મલ્લિનાથની એક મૂર્તિ ઉપલબ્ધ છે, જેની બેક અને ફ્રન્ટ બંને બતાવવામાં આવે છે. તો ફ્રન્ટની અંદર એની ડ્રેસ વગેરે પણ બહુ સ્પષ્ટ ત્યાં અંકિત થયેલી છે, અને બેકની અંદર પ્લેટ આખી એક ચોટલો મોટો જે હોય ભારતીય પરંપરાની, કારણ કે શિલ્પ જે છે તો એમાં જે સિસ્ટમનું હશે, જે કલ્ચરને બિલોંગ કરતું હશે એનું રિફ્લેક્શન આવશે. તો રીતસર આમ ચોટલો આખો મૂર્તિના ઉપર, ના 10th સેન્ચુરીની મૂર્તિ જે છે એ લખનૌના મ્યુઝિયમમાં આજે પણ છે, અને બીજી એવી મૂર્તિ બ્રિટિશ મ્યુઝિયમમાં લંડનમાં ક્યાંક છે. એટલે આવી શિલ્પની મૂર્તિઓ બનતી અને બનેલી હતી ઇન્ડિયાની અંદર. એટલે આ વસ્તુ આમ તો આ અંતહીન વાદ વિવાદનો વિષય છે, પણ ઇન્ડિયન રિલિજિયસ સિસ્ટમની અંદર ક્યાંક જાણતા કે અજાણતા પણ સ્ત્રીઓને આ રીતે અન્યાય થયો છે, અને સિસ્ટમ જે છે પુરુષોને વિલંબ કરે છે. એટલા માટે પછીના કન્સેપ્ટ પણ ઘણા બધા એવા ડેવલપ થયા. પણ શ્વેતાંબર પરંપરા આમાં થોડુંક એનું મંતવ્ય જુદું પડે છે. એ લોકો બહુ સ્પષ્ટ કહે છે કે ભગવાને તો પ્રાકૃત ભાષાનો પણ ઉપયોગ એટલા માટે કર્યો કે સ્ત્રીઓને પણ ભાષા સમજાવી શકે. એટલે સ્ત્રીઓને મહત્વ કેટલું આપ્યું, ભગવાને પોતાની વાણી સ્ત્રીઓ સુધી પણ પહોંચાડી હતી. એટલે શાસ્ત્રોમાં ત્યાં લખ્યું છે બાળકો સમજી શકે, સ્ત્રીઓ સમજી શકે. કારણ કે એ યુગની અંદર યુગ એવો હતો ઇન્ડિયાની અંદર કે સ્ત્રીઓ જે છે એ સંસ્કૃત બોલતી નહોતી, પ્રાકૃત બોલતી હતી. તમે કોઈ પણ નાટક સંસ્કૃતના વાંચો, કાલિદાસના અભિજ્ઞાન શાકુંતળ, વિક્રમોર્વશીએ વાંચો, માલિકાની મિત્ર વાંચો, કે ભવભૂતિના ઉત્તર રામચરિત્ર વગેરે વાંચો, બધામાં નાટકના પાત્રોમાં જેટલા સ્ત્રી પાત્રો હશે બધા પ્રાકૃતમાં બોલશે. ઇવન હિરોઈન પણ પ્રાકૃતમાં બોલશે. હિરો જે છે પુરુષ પાત્ર બધા સંસ્કૃતમાં બોલશે દરેક નાટકની અંદર. માત્ર ને માત્ર એક જ નાટક છે, શુદ્રક નામનો એક કવિ થઈ ગયો જેને મૃચ્છ કટિકમ નાટક લખ્યું છે, જે એના ઇન્ડિયામાં તો એમએમાં પણ ભણવામાં આવે છે, મૃચ્છ કટિકમ. તો એ નાટકનું જે હિરોઈન છે વસંત સેના, એ સંસ્કૃતમાં બોલે છે. માત્ર એક જ નાટક છે આખી સંસ્કૃતના લિટરેચરની નાટક સિસ્ટમની અંદર, અને વસંત સેના સંસ્કૃતમાં બોલે છે. રોટી કલબેલી એક સ્ત્રી પાત્ર છે, બાકી બધા પ્રાકૃતમાં બોલે છે. એટલે સ્ત્રીઓને મહત્વ નથી અપાયું એવું નથી, પણ બીજી સિસ્ટમના હિસાબે પછી શું થયું, જૈનોએ સંસ્કૃત એડોપ્ટ કરી લગભગ થર્ડ ફોર્થ સેન્ચુરીમાં. એના પહેલા જૈનોમાં સંસ્કૃત હતી, પ્રાકૃત લેંગ્વેજ હતી, પછી એડોપ્ટ કરી, પણ બહુ એનો પ્રચાર સેવન પછી થયો. સેકન્ડ સેન્ચુરીમાં ઉમાશાતીજી, એટલે થર્ડ કે ફોર્થમાં ઉમાશાતીજી તત્વાર્થની અંદર સંસ્કૃત એડોપ્ટ કરી લીધેલી હતી. પણ હરિભદ્ર સુધી પછી સંસ્કૃતનો વધારે વિકાસ થયો, તે છતાં પ્રાકૃત ચાલી. તો લગભગ 18 સેન્ચુરી સુધી બંને ભાષાઓ પેરેલલ ચાલી. 12 સેન્ચુરી પછી સંસ્કૃતનું પ્રમાણ વધ્યું વધારે, પ્રાકૃત ઓર ઓછી થઈ ગઈ. કેશવ વિજયજી સુધી પ્રાકૃત ભાષા થોડીક રહી હતી, પછી સંસ્કૃત સાથે અડોપ્ટ થઈ ગઈ, અને એની અંદર પણ બ્રાહ્મિનિકલ ઇમ્પેક્ટ તો હોઈ શકે, કારણ કે બ્રાહ્મણો સંસ્કૃતને દેવ ભાષા માનતા હતા, અને એ લોકો એવો આક્ષેપ કરતા હતા એ જમાનામાં કે જૈનો બાદ જૈનોના શાસ્ત્રોમાં શું છે, તો સ્ત્રીઓ વાંચી શકે, પ્રાકૃતમાં છે ને એ બધા વાંચી શકે. સંસ્કૃત બંને લેંગ્વેજ જુદી છે, પ્રાકૃત લેંગ્વેજ જુદી છે, સંસ્કૃત લેંગ્વેજ જુદી છે, બંનેના ગ્રામર જુદા છે. પ્રાકૃત લેંગ્વેજ મોર દેશી ભાષા જેને આપણે કહીએ, ગ્રામીણ વિસ્તારમાં, એટલે કે આપણે માનો કે શહેરમાં ના આવ્યા અને ગામડામાં રહેતા હોય તો કઈ લેંગ્વેજનો આપણે પ્રયોગ કરીએ, આપણે શહેરોમાં આવીએ તો આપણી ભાષા થોડી બદલાઈ જાય. પ્રકૃતિથી જે ભાષા બોલે, પ્રાકૃતતા મને બહુ સરસ શાસ્ત્રોમાં કહ્યું છે, જૈન શાસ્ત્રોમાં, કે કોઈ બાળકનો જન્મ થાય અને તમે એની કોઈ પણ ભાષાની ટ્રેનિંગ ના આપો ને આપોઆપ જે શબ્દો બોલતો થાય એનું નામ પ્રાકૃત, પ્રકૃતિથી બોલે, નેચરલ ભાષાનું ડેવલપ થાય. સંસ્કૃતનું નામ જ છે સંસ્કૃત, એટલે કલ્ચર્ડ લેંગ્વેજ. સંસ્કૃત એટલે કલ્ચર, કે કંઈક એની અંદર લીધું છે, કંઈક મૂક્યું છે, કંઈક એને સંસ્કાર કરેલો છે. લિપિ તો દરેકની દેવનાગરી જ લિપિ છે, એ દેવનાગરી લિપિ પણ બહુ પાછળથી ડેવલપ થઈ રહી છે આખી. પ્રાચીન લિપિ તો બ્રાહ્મી લિપિ આપણે ત્યાં હતી, એવી 18 લિપિઓ હતી, એક લિપિ નહોતી, 18 લિપિ હતી. આજે બધી લિપિઓ મળતી નથી, લિપિ અત્યારે સંસ્કૃત ને પ્રાકૃત ની એક જ છે. પ્રાકૃત પણ ઘણી બદલાતી રહી, પ્રાકૃત નામની કોઈ લેંગ્વેજ છે નહીં. અર્ધમાર્ગની ભાષા હતી. ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશની અંદર ભગવાન મહાવીરનો વિહાર પૂર્વ વિસ્તારમાં હતો, એટલે એ ઇલાકાની ભાષા, એરિયાની ભાષા જે હતી માગધી ભાષા હતી. એટલે ભગવાન મહાવીરના બધા જ ગ્રંથો આપણા અર્ધમાસીમાં ભગવાનને ઉપદેશ આપ્યો. પશ્ચિમનો જે વિભાગ હતો, બુદ્ધનો વિહાર એ પશ્ચિમના વિભાગમાં હતા, એટલે બુદ્ધે જે ભાષા આપનારી એ પાલી ભાષા. હવે પાલી અને અર્ધમાસી બહુ ક્લોઝ લેંગ્વેજ છે, સિસ્ટર લેંગ્વેજ જેવી છે, થોડાક એક્સેન્ટના અને થોડાક મિનિંગના ફરક છે, પણ આ બંનેના વિચરણના હિસાબે, અને આપણે ક્યાં તો ગુજરાતીમાં કહેવત છે બાર ગાઉ એ બોલી બદલાય, ભાષા બદલાઈ જતી હોય છે. આપણે જોઈએ કે તમે પાલનપુર વિસ્તારની ગુજરાતી તમે જુઓ, એ તમે જ્યારે સુરતમાં આવી જાઓ છો તો અનાવી છાંટવાળી ગુજરાતી તમે જુઓ, બાપી તરફ આવો તમે તો આખી ગુજરાતી જે છે, જ્યાં પાલનપુર બાજુ પૈસા ને પૈસા જ કહેવાય, બાપી બાજુ જશો તો પૈયા કહેશે એને, ત્યાં આગળ એવું કહે છે. તો પ્રદેશ બદલાય એટલે ભાષા બદલાતી રહે છે, એક્શન બદલાય છે. તમે કાઠિયાવાડમાં જશો તો પણ ભાષા બદલાઈ રહી છે. આ માણસ એમાં ગળી ગયો, કાઠિયાવાડીમાં ક્યાંય ગળી ગયો અંદર. હવે ગળી ગયો તો એટલે આપણે ખબર ના પડે સામાન્ય ગુજરાતી માણસને. તમે મહેસાણા બાજુ જશો, ખાસ કરીને મહેસાણાથી સંકેશ્વર એટલે ઉત્તર ગુજરાતની ભાષા, તે લોકો કહે છે બોલશે. તમે પૂછો કેમ છો, એ લોકો પૂછશે કેમ છો, છ ને છ કરશે. એટલે કોઈ પણ બાળકડીની અંદર અલ્ફાબેટનો ત્રીજો અક્ષર જે છે ને એ કન્વર્ટ થતો હોય છે, તો કને એ ચ બોલે. તો ભાષાની અંદર આવા બધા ચેન્જીસ જે છે એ આવતા હોય. એટલે સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓ ઇન્ડિપેન્ડન્ટ છે. પ્રાકૃત ભાષામાં 10th century એટલે 5th અને 6th સેન્ચુરીમાં ઇન્ડિયામાં પ્રાકૃત ભાષાના ઉપર ઇમ્પેક્ટ જે છે એ મહારાષ્ટ્રની આવી. એટલે સાધુઓ જયારે મગધમાંથી શિફ્ટ થઈને એમપીમાં થઈને મહારાષ્ટ્રમાં ગયા, એટલે મહારાષ્ટ્રની અંદર આજે જેને આપણે નાસિક કહીએ છીએ, નાસિકની પાસે આજે પણ એક ગામ છે પૈઠણ. પૈઠણની કાર્યો બહુ વખણાય છે. તરત એમને હા તરત ખ્યાલ આવી જાય એ તો. જાતા ચિત્ત જ્યાં ફિરતા માને તાતા મરમ તો તેરી જ જાય. જેના મનમાં જે હોય તરત ઓરિલેટ થઈ જ જાય. સાડી આવે કે કાંચીપુરમ આવે, કૈસણ આવે, આ બધા નામો તરત યાદ આવી જાય. તો કૈસણ એ કૈસણ જે છે ને જૂના જમાનામાં પ્રતિષ્ઠાન કુળ તરીકે પ્રખ્યાત હતું. અને આપણા આચાર્ય ભગવંતો પ્રતિષ્ઠાન કુળમાં ગયા એટલે એ ઇલાકાની ભાષા આપણે અપનાવી. એટલે 980 વર્ષ સુધી જયારે આ શાસ્ત્રો લખાયા ને ત્યાં સુધીમાં મહારાષ્ટ્રી પ્રાકૃત એડોપ્ટ થઈ ગયેલી હતી. દિગંબર પરંપરાના આચાર્યો મોટા ભાગે મથુરાના વિસ્તારની આસપાસ રહ્યા એટલે એ લોકોએ કૌશ્યની ભાષા અપનાવી. એટલે એમના ગ્રંથોમાં કૌશ્યની ભાષાનું પ્રભુત્વ આપણને જોવા મળે છે. બધી પ્રાકૃતમાંથી જ નીકળેલી ભાષાઓ છે, પણ આ રીતે થોડીક જુદી પડે છે ભાષા. આર્ય અને અનાર્ય એની ચર્ચા પણ મેં મારા પ્રવચનોમાં તો કરેલી જ છે જુદી રીતે. હવે કોન્ટ્રોવર્સિયલ સબ્જેક્ટ એટલા માટે આને કહી શકાય કે આપણા આચાર્ય ભગવંતો મારા સાહેબો ઇન્ડિયાની અંદર અથવા તો જે ધાર્મિક શિક્ષકો કે પંડિતો છે એ આ વસ્તુ વિશે બહુ ઊંડાણથી વિચારવા તૈયાર નથી જે ગ્રંથોમાં લખ્યું છે. તો ત્યાં આગળ કેટલાક ક્ષેત્રો એરિયા એવા નક્કી કરવામાં આવ્યા છે કે આ આર્ય ક્ષેત્રો છે એ સિવાયના બધા અનાર્ય છે. તો આવા 25 અને કે નામનો દેશ એ અડધું લીધું છે એની અંદર. એટલે 25 આર્ય દેશો, 25 અને 25 આર્ય દેશો નો એક કમ્પ્લેટ આવ્યો છે. બહુ વિચારતા એમ લાગે છે કે આ જે તે વખતે એક રિજિયોનલ ડિસિઝન અને કન્ટેમ્પરરી એ વખતની જે સમાજ રચના અને એ વખતના જે પ્રશ્નો હશે એની સામે એની રિલેટિવ રહીને એમણે નિર્ણય લીધો છે. આગમોનું અધ્યયન કરીએ તો બહુ સ્પષ્ટ એવું થાય કે સાધુ સાધ્વીને જ્યાં વિહાર ઇઝીલી કરી શકે, ગોચરી પાણી વસ્ત્ર વસ્તી એટલે રહેવાની જગ્યા આ બધું ઇઝીલી જ્યાં અવેલેબલ હોય એમના સંયમ પાલનની અંદર જ્યાં એ સારી રીતે કરી શકે એ આર્યભૂમિ. અને જ્યાં લોકોને ધર્મની સમજણ ન હોય, ભિક્ષાવિગેની સમજણ ન હોય એ અનાર્ય ભૂમિ. તો ભગવાન મહાવીરની કથામાં પણ આવી વાતો આવે છે. આપણે પર્યટનના દિવસોમાં વિસ્તારથી આને સમજવાની કોશિશ કરશું, થોડી ચર્ચા કરશું. આર્ય અને અનાર્યના જૈન પરંપરામાં આર્ય દેશોના સંસ્કૃત જે શાસ્ત્રોમાં લખેલા છે આજે પણ એ જ માનીએ છીએ આપણે. એટલે એના કારણે પ્રોબ્લેમ શું થયો કે જે ભૂમિઓ પછીથી શોધાઈ ત્યારે શોધાઈ નહોતી. અને આ સંસ્કૃત માત્ર ને માત્ર ભારત દેશ જે છે અત્યારનો ઇન્ડિયા એને સામે રાખીને કહેવામાં આવ્યું છે. હવે આજે જોવા જઈએ તો પાકિસ્તાન ભારતથી અલગ થઈ ગયું, ત્યારે પાકિસ્તાન ભારતમાં હતું. હવે આજે એને તમે અનાર્ય દેશ ગણો કે આર્ય દેશ ગણો એક પ્રોબ્લેમ ઉભો થાય. પણ મૂળ તો આર્ય દેશ, કારણ કે આ તો ભારતમાં જ હતું. નેપાળ ત્યારે ભારતમાં હતું, બર્મા સુધી ભારત ફેલાયેલું હતું, બંગાળની અંદર બાંગ્લાદેશ ત્યારે હતો નહીં. તો ઢાકા સુધી તો સાધુઓ જતા હતા, કરાચીમાં ચોમાસા થતા હતા પાકિસ્તાનની અંદર, કરાચીમાં મુલ્તાનમાં ગુજરાતવાલામાં બાવનસિંહના દેરાગરો હતા. અને હમણાં સુધી એટલે આજથી 80 વર્ષ સુધી પહેલા સુધી ત્યાં ચોમાસા થતા હતા મારા સાહેબોને, મારા પૂર્ણ વિયાસ થતા હતા. એક વિદ્યાર્થી મારા કે મારી સુંદર યાત્રા કરીને પુસ્તક લખી હતા. તો જયારે એને દેશોને આજે જ માનતા હતા આપણે કોઈ દેરાગર હોય, આજે ભલે અત્યારે જેવા લાગે છે. તો આજે બિહારની સ્થિતિ શું છે? આમ જોવા જઈએ તો બિહારની સ્થિતિ જ્યાં તીર્થંકરો થઈ ગયા, કલ્યાણ ભૂમિઓ જ્યાં છે ત્યાંની સ્થિતિ શું છે? અને હવે 250 વર્ષ પહેલા અમેરિકા હતું નહીં, કલ્ચર અમેરિકા આ રીતે વધેલું હતું નહીં. 250 વર્ષ જ વિકાસ છે અમેરિકાનો આખો. તો બહારના લોકોએ આવીને આને સમૃદ્ધ કર્યું કે બહારના લોકો આવીને વસ્યા. એવી રીતે બીજી બધી ભૂમિઓ તો એને અનાર્ય કહી ન શકાય. આર્ય અને અનાર્ય શાસ્ત્રોમાં સ્વેગરા સૂત્રની અંદર 10 પ્રકારના આર્ય બતાવવામાં આવેલા છે. એમાં ભાષા આર્ય છે, જે લોકોની પાસે ભાષા હોય પોતાની એ આર્ય કહેવાય, જેની પાસે કળા હોય આર્ટ હોય એ આર્ય કહેવાય. 10 પ્રકારના આર્ય છે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ જે કલ્ચર્ડ પ્રજા છે એ બધી આર્ય ગણાવી જોઈએ. હિન્દુઇઝમની વાત આવે તો હિન્દુઇઝમના પદ્મ પુરાણ ગ્રંથની અંદર જૈનો જે પ્રદેશોને આર્ય માને છે, કલિંગ વગેરે, એને હિન્દુઓ અનાર્ય માને છે. એ વખતે પણ માનતા હતા અનાર્ય. એટલે આર્ય અનાર્યનો કોઈ યુનિવર્સલ કન્સેપ્ટ છે નહીં. ધર્મની પરંપરા પ્રમાણે પણ જુદી જુદી માન્યતાઓ છે. એ જમાનામાં ગુજરાતનું અસ્તિત્વ હતું નહીં, કારણ કે ગુજરાતની સ્થાપના જે 7મી 8મી સેન્ચુરીમાં હતી, વનરાજ ચાવડાએ કરી ગુજરાતનું રાજ્ય, ત્યારે આંધ્ર પ્રદેશ કહેવાતો હતો. પાલનપુર થી માંડીને કેટ મહેસાણા આજુબાજુનો પ્રદેશ આખો આંધ્ર પ્રદેશ કહેવાતો હતો. આ બાજુ અમદાવાદ થી પેલી બાજુ વડોદરા થી માંડીને વાપી સુધીનો પ્રદેશ લાલ પ્રદેશ કહેવાતો હતો. લાલ હવે અત્યારે આખા ભૌગોલિક નામો પણ બદલાઈ ગયા. સૌરાષ્ટ્ર નથી છે, સુરાષ્ટ્ર નામ મળે છે. મૌ દેશ નું નામ મળતું નથી કે આર્ય કે અનાર્ય. આજે મારવાડની અંદર ઘણા બધા તીર્થો છે આપણા. તો આર્ય અને અનાર્ય નો કન્સેપ્ટ મને લાગે છે એનો સંબંધ પછી લેટર ઓન ડેવલપ થયું કે હા, મારે કામ ધર્મના 25 દેશ જો 25 દેશમાં ધર્મ હોય, પણ એ મને લાગે છે કે આઉટ ઓફ રિસ્પેક્ટ માન્યતા ડેવલપ થઈ ગઈ હોય. સાધુ સાધુ જ્યાં વિચારતા હોય ત્યાં જ લોકો ધર્મ કરે, ત્યાં જ લોકોનો ધર્મ હોય. એટલે પછી સિકંદર જયારે ભારત આવ્યો, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, અને જયારે પાછો વળ્યો પંજાબથી, ત્યારે એની સાથે ઘણા બધા સાધુઓ, ઘણા બધા મુનિઓ, ઘણા બધા બિઝનેસમેનો ગયા છે એની સાથે. અને પછી રસ્તામાં એ અફઘાનિસ્તાનના રસ્તે આગળ વધ્યો. પાકિસ્તાન અત્યારે પાકિસ્તાન કહીએ આપણે, ત્યારે પાકિસ્તાન હતું ને, એ અફઘાનિસ્તાનને એ રસ્તે ગંધાર થઈને આગળ વધ્યો ને ઈરાન ઈરાક થઈને અનફોર્ચ્યુનેટલી એક ગ્રીક પહોંચી ના શક્યો. વચ્ચે જેનું મૃત્યુ થઈ ગયું રસ્તામાં, પણ ત્યાં આગળ જે સાધુઓ એની સાથે ગયા, કારણ કે સાધુઓ કેરેવાનમાં વિહાર કરતા હતા, એમની દીક્ષા વગેરે ઇઝીલી મળી જાય, એટલે આવા કેરેવાન જ્યાં જતા હોય એની સાથે સાધુઓ વિહાર કરે, પછી જ્યાં ત્યાં એમને જગ્યા યોગ્ય મળે ત્યાં રોકાઈ જાય. બિઝનેસમેનોને જ્યાં બિઝનેસ તમારે અનુકૂળતા આવી ત્યાં રહી ગયા. એટલે ઘણા વર્ષો પહેલા 60ની અંદર ઇસ્તંબુલ જે છે ટર્કીની અંદર, એને ત્યાં કંઈક થોડું એક્સપ્લેનેશન થયું હતું કે જૈન અવશેષો મળ્યા હતા, જૈન શિલ્પના મંદિરના અવશેષો મળ્યા હતા. આજે પણ એક તારા તંબોલ નગરી આખી એનું વર્ણન શાસ્ત્રોમાં આવે, ગ્રંથો પ્રાચીન ગ્રંથોમાં આવે છે. એ પણ એ બાજુ ક્યાંક હતી. મેક્સિકન કલ્ચરમાં જે મય કલ્ચરની આખી વાત છે પ્રાચીન સમયની અંદર, તો હિન્દુ પરંપરામાં મય દાનવની એક વાત આવે છે કે જે આર્કિટેક્ચરના હિસાબે બહુ જ સુપર ડેવલપ એનું માઇન્ડ હતું. એવી જ રીતે જાવા સુમાત્રા કંબોડિયા વગેરેની અંદર બુદ્ધિસ્ટ ટેમ્પલ છે, તો ત્યાં જૈન ટેમ્પલના અવશેષો પણ મળ્યા છે, પણ જૈન બિઝનેસમેનો ત્યાંથી નીકળી ગયા. એટલે પછી એ બધા જ મંદિરો આજે હિન્દુ કે બુદ્ધિસ્ટ ટેમ્પલ તરીકે ઓળખાતા થઈ ગયા, પણ જૈન કલ્ચર ફેલાયેલું હતું. એટલે આર્ય દેશોનો કન્સેપ્ટ અત્યારે જે સ્ટ્રોંગલી આપણે ઇન્ડિયામાં બિલીવ કરીએ કે પહેલાં એવું નહીં હોય એવું લાગે છે. શ્રીપાલની જો વાત કરીએ, શ્રીપાલ અને મહિનાની, તો એમની એક પત્ની સિવાયની બધી પત્નીઓના આર્ય દેશની ગણવી પડે આપણે. ખાલી મહિના જે છે એ ઉજ્જૈનની હતી, બાકી બધી સિંહલગેટની, બરબરપુરની એવી પત્નીઓ હતી. તો એ જો એક્સેપ્ટ થઈ શકતું હોય આપણને, કારણ કે શ્રીપાલને તો આપણે એક્સેપ્ટ કરીએ છીએ, અને એને કહીએ છીએ કે નૌપદના પ્રભાવથી આ બધું એમને પ્રાપ્ત થયું, તો નૌપદના પ્રભાવથી અનાર્ય સ્ત્રીઓ મળે કે આર્ય સ્ત્રીઓ મળે એ પણ પ્રશ્ન પેદા થાય આપણને. એટલે એ કન્સેપ્ટ થોડો કોન્ટ્રોવર્શિયલ છે. ના, ડિફરન્ટ ટ્રેડિશનનો સવાલ જ નથી. આ પ્રશ્ન માત્ર ને માત્ર મૂર્તિ પૂજક પરંપરાને બિલોંગ કરે છે. દેવ ડ્રિવનનો કન્સેપ્ટ એની પાસે છે, બીજી કોઈ પરંપરા પાસે આ કન્સેપ્ટ છે નહીં. પહેલી વસ્તુ તો બીજી કોઈ રિલિજિયસ સિસ્ટમ પાસે પણ નથી, બીજી કોઈ જૈન સેક્ટ પાસે પણ આ કન્સેપ્ટ નથી. મૂર્તિપૂજક પરંપરા હાઈએસ્ટ મંદિરો મૂર્તિપૂજક પરંપરા એ નિર્માણ કરેલા છે, એ પણ મંદિરનું કલ્ચર એ પરંપરા પાસે જ છે ઓરિજિનલી. એટલે લગભગ 12મી શતાબ્દીમાં જયારે મુસ્લિમ ઇન્વેડર્સ ઇન્ડિયામાં આવ્યા અને એ લોકો મંદિરો તોડવા લાગ્યા, ત્યાં સુધી મંદિરો બધા ઇન્ડિવિજ્યુઅલ બનતા હતા, વ્યક્તિગત મંદિરો બનતા હતા. સંઘ અથવા સોસાયટી કોઈ મંદિરો બનાવતી નહોતી. સંઘો હતા પણ એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યૂટ જેવા સંઘો નહોતા, કે ઘરની પેઢી હોય કે ઓફિસ હોય કે ઓફિસ બેરર્સ હોય, એવું નહોતું. સમાજમાં જે અગ્રણી વ્યક્તિઓ હતી એ લોકો સંઘને રન કરતા હતા, કારણ કે આખી સિસ્ટમ વ્યક્તિને બિલોંગ કરતી હતી અને એ લોકો પોતાના તરફથી બધું ચલાવતા હતા. જે લોકોને યોગદાન આપવું તો આપે, બાકી એ લોકો એટલે સંઘના પ્રમુખ પણ જે છે, જે સમાજના પ્રમુખો હોય એ સંઘના પ્રમુખ. એટલે વર્ષો સુધી અમદાવાદના શ્રેષ્ઠીઓ જે છે, એમાં ખાસ કરીને વિકા ઓસવાલ જ્ઞાતિ, એ લોકોએ બધા તીર્થોના વહીવટો કર્યા હતા. આમાં ખાસ કરીને ભાગીદાસ ઝવેરી અને એમના પરંપરામાં થયેલા બધા જ લોકો, એનો બહુ રોમાન્ટિક ઇતિહાસ છે, સરસ ઇતિહાસ છે, હિસ્ટ્રી છે, પરિસરમાં આપણે એનો ચાર પાંચ વાતો કરશું. એટલે વ્યક્તિગત દેરાસરો બનતા હતા, મુસલમાનો મોસુલમાન આક્રમણોમાં દેરાસરો તૂટવા લાગ્યા, તો કેટલીક વખતે ફરીથી પાછા બની ગયા વ્યક્તિઓએ, પણ પછી એ આજે બનાવે કાલે છોડી નાખી, દર વર્ષે તૂટે તો ફરી કોણ બનાવે, આટલા પૈસા કોણ આપે. એટલે વ્યક્તિઓ પોતે જે છે દેરાસરો બનાવવાથી દૂર થવા લાગ્યા ઇન્ડિવિજ્યુઅલી. અને મૂર્તિઓ આટલી સુંદર મૂર્તિઓને લોકો બચાવી દેતા હતા, કોઈ પણ હિસાબે એમને ખબર પડી જાય આક્રમણ આવવાનું છે તો મૂર્તિઓ ખસેડી જાય, આખા મંદિરને બધી ખસેડી ન શકાય. તો હવે મૂર્તિઓને ફરી પ્રતિષ્ઠિત કરવી હોય તો દેરાસર બનાવવું પડે. એટલે પછી એક કલેક્શનની વાત આવી, તો કોન્ટ્રીબ્યુટ કરવા બધા માણસે એકસરખું કોન્ટ્રીબ્યુટ કરે નહીં. તો આચાર્યએ વિચાર કર્યો કે કઈ કઈ સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે આ પૈસાનો ફ્લો ચાલુ થાય. એટલે એમને એક બોલીઓની સિસ્ટમ જે છે આચાર્યએ ચાલુ કરી. પહેલા સમર્પણની સિસ્ટમ હતી કે ભગવાનની આગળ તમે જે કંઈ મૂકો એ ભગવાનના માટે વપરાય, અને આપણે ગિફ્ટ કોઈને આપીએ તો એ માણસ વાપરે એવું આપણે માનીએ. તો દેવની આગળ મૂકેલી વસ્તુ, હવે એમાં પછી વસ્તુઓ કરતા પછી દ્રવ્ય મુકાવા લાગ્યું, ગોલ્ડના ઓર્નામેન્ટ મુકાવા લાગ્યા. અને એ વખતે 14મી-15મી શતાબ્દીમાં વ્યક્તિઓ એની વ્યવસ્થા કરતા હતા, પોતાની પાસે રાખતા હતા, અને એમાંથી એ લોકો એનું મેન્ટેનન્સ કરે, એનું સંચાલન કરે. એટલે એમાં પછી શું થયું કે સાધુઓ એટલે વ્યક્તિઓ, સાધુઓમાંથી વ્યક્તિઓ બન્યા, એ લોકો પોતે રાખતા થઈ ગયા. તો આવી થોડી સિસ્ટમ ડેવલપ થઈ એટલે આચાર્યોને ચિંતા થઈ. એટલે કાં તો મતની સિસ્ટમ છે, જે ઇંગ્લિશમાં મતની સિસ્ટમ છે, એવી સિસ્ટમ આપણે ત્યાં આવી જશે. એટલે એ લોકોએ આ સિસ્ટમને થોડી વ્યવસ્થિત કરીને દેવ દ્રવ્યનો સ્પષ્ટ કન્સેપ્ટ કર્યો કે દેવ દ્રવ્ય હવે વ્યક્તિની પોતાની પાસે જયારે દેવ દ્રવ્ય રહેતું અને પર્સન ઇન્ડિવિજ્યુઅલ કોઈની પાસે છે, એનો શું ઉપયોગ કરે છે એની ક્લેરિટી એની પાસે હોય, બીજા કોઈ પાસે હોય નહીં. અને એમાં થોડુંક મિસયુઝ થવાની પોસિબિલિટીઝ રહેતી અને ત્યારે પણ હશે. એટલે પછી એક સિસ્ટમ ડેવલપ થઈ કે ભગવાનની આગળ મૂકેલા પૈસા દેવ દ્રવ્યના ગણાય, તો એ પૈસા દેરાસર ફરી જીર્ણોદ્ધાર કરવો હોય, ઇનોવેટ કરવું હોય તો વપરાય. તો બી પૈસા ઓછા પડવા લાગ્યા. એટલે પછી બોલીઓની સિસ્ટમ, આરતી મંગળ દીવાની બોલીઓ, ભગવાનને પ્રતિષ્ઠાપિત કરવા છે તો એની બોલીઓ, એ બોલીના જે પૈસા આવે એ મંદિર માટે વપરાય. ત્યારે મંદિરો માટે પૈસાની બહુ જરૂર હતી. પછી નવી નવી સિસ્ટમ ડેવલપ થતી ગઈ. બોલીઓની બધી સિસ્ટમ બિલોંગ ટુ દેવ દ્રવ્ય, આવો એક કન્સેપ્ટ ડેવલપ થઈ ગયો. કારણ કે ભગવાન સેન્ટરમાં હોય તો જ લોકો પૈસા ખર્ચે, ભગવાનના માટે લોકો કરવા બધું જ તૈયાર થાય. કારણ કે અજ્ઞાત તત્વ છે અને અજ્ઞાત તત્વનું આકર્ષણ માણસને હંમેશા આવે, એના માટે બધું જ કરે. એટલે દેવસ્ય દ્રવ્ય, દેવદ્રવ્યની વ્યાખ્યા જે રીતે થાય, દેવસ્ય દ્રવ્ય દેવાય દ્રવ્ય, દેવસ્ય દ્રવ્ય એટલે દેવનું પોતાનું દ્રવ્ય. તો દેવ તો છે નહીં, તેનું પોતાનું તો હોય ન શકે, એટલે પછી દેવાય દ્રવ્ય. કારણ કે હું આજે પૈસા મૂકું છું ભંડારમાં તો ભગવાનના માટે મૂકું છું, એ ભગવાનના પૈસા જેવું કહી ન શકાય, કારણ કે ભગવાન તો છે નહીં અત્યારે, તો ભગવાનના માટે. આપણા આચાર્યો બહુ જ બુદ્ધિશાળી હતા અને એ ભવિષ્યને ઓળખતા હતા. એમને એમ કહ્યું કે જો ભગવાનના માટે છે, આવું જો આપણે ડિફાઈન કરશું ને એ ડિફિનેશન આપણે એડોપ્ટ કરશું તો ભગવાનના ભક્તો પણ એમ સમજશે અમે ભગવાનના છીએ ને, તો એ અમારું થઈ ગયું. ભગવાનના માટે તમારા માટે પણ છે, એટલે એનું મિસયુઝ થવાનું, ભક્તો આગળ તો ભગવાનના જ. એટલે એના માટે એ લોકોએ બહુ ક્લિયર કટ એ વખતે માર્ગદર્શન આપ્યું કે આ પૈસા માત્ર ને માત્ર દેવના માટે. તો દેવના સાથે સંબંધિત વસ્તુઓ બે છે, કાં તો એનું દેરાસર કાં એની મૂર્તિ. એટલે જીન મંદિર અને જીન પ્રતિમા, આ બે માટે આ દ્રવ્ય વપરાય 18th century આસપાસ આવો એક નિશ્ચય થયો. અને લગભગ એના પહેલા એટલે મુસ્લિમ ઇન્વેડર્સ આવ્યા ત્યારથી આ સિસ્ટમ આવી ગઈ હતી. દ્રવ્ય સપ્તિકા નામનો એક ગ્રંથ પણ એના માટે લખાયો કે દ્રવ્યની વ્યવસ્થા કેવી રીતે કરવી. પ્રોબ્લેમ્સ તો 7th century, 8th century હરિભદ્રશ્રી મહારાજના વખતમાં પણ ચાલુ થઈ ગયેલા હતા, પણ ત્યારે દેવદ્રવ્ય જેવો કોઈ કન્સેપ્ટ નહોતો. પછી 18th century પછી ધીમે ધીમે તો કન્સેપ્ટ બહુ જ સ્ટ્રોંગ થતો ગયો, અને ત્યારે જરૂર બી એટલી બધી હતી કારણ કે 18th century સુધી મુસ્લિમ આક્રમણો હતા, જોકે 16 પછી ઓછા થઈ ગયા હતા મુસ્લિમ આક્રમણો, શાંતિદાસ શેઠના પ્રયત્નોથી અને હિરવિજયશ્રી મહારાજના પ્રયત્નોથી. પણ જે મંદિરો તૂટી ગયેલા હતા એને રિનોવેટ કરાવવું પડે, પાલિતાણાના મંદિરો તૂટતા હતા એને રિનોવેટ કરાવવા પડે. પણ પોતે નથી પાલિતાણા ઉપર તો શ્રેષ્ઠીઓએ પોતે જ પોતાના પર્સનલ પૈસા આપીને બધું કરાવતા હતા. હવે પછી ઇન્ડિયાની અંદર આ સિસ્ટમ એવી ડેવલપ થઈ અને પછી લોકોના મનની અંદર ભગવાનના પૈસા છે એનો બીજો કશો ઉપયોગ થાય નહીં, તો એ વખતે જમણવાર વિગેરે જે થતા હતા એ ઇન્ડિવિજ્યુઅલ થતા હતા, વ્યક્તિઓ પોતે કરતા હતા, બીજી કોઈ સિસ્ટમને બહુ પૈસાની જરૂર પડતી નહોતી. ઉપાશ્રયો તો વ્યક્તિગત ઉપાશ્રયો હતા, લોકો પોતાના તરફથી બિલ્ડિંગ બનાવી અને મને સોંપી દે કે મારા સાહેબ કોઈ આવે તો એના ઉતરે અથવા તો શાવકો એમાં આરાધના કરે, એટલે એના માટે પૈસાની જરૂર પડતી નથી. જ્ઞાન ભંડારો લોકો વ્યક્તિગત બનાવતા હતા, પોતાના માતા પિતાના સ્મરણાર્થે લાઇબ્રેરીનું એક મકાન બનાવી અને જ્ઞાન ભંડાર એમને નામ આપી દે, એટલે ત્યાં પણ પૈસાની બહુ જરૂર પડતી નથી. પૈસાની જરૂર માત્ર ને માત્ર મંદિરો માટે પડતી હતી, કારણ કે મંદિર મોટા ભાગે પથ્થરના બને, વિશાળ બને, મોટા બને, એમાં એક વ્યક્તિ પોતે બનાવી ન શકે. નાખવાડા મંદિરો તૂટતા હોય તો એને ફરી બનાવવા દરેક માટે શક્ય ન હોય. એક આ દેવસેનો કન્સેપ્ટ એડોપ્ટ થઈ ગયો, આચાર્ય એના પર વજન મૂક્યું. પછી જયારે સ્વપ્નની આખી વ્યવસ્થા આપણે ત્યાં એડોપ્ટ થઈ કે ડિસ્પ્લે ઓફ ડ્રીમ પર્યુષણની સાથે વ્યવસ્થા સંકળાઈ, એટલે એની બોલીઓની સિસ્ટમ આવી અને બોલીઓની સિસ્ટમ આચાર્ય એટલા માટે ડેવલપ કરી કે દેહ દ્રષ્ટિને ઇન્કમ થાય. આ માણસ પૈસા ન આપે પણ બોલીના દ્વારા જે છે એ સારી રીતે પૈસા આપે, એટલે જ્યાં 5 રૂપિયા આપતો અટકાતો હોય તો બોલીમાં 500 રૂપિયા પણ બોલી થાય, કારણ કે એને ગ્રુપની વચ્ચે સભાની વચ્ચે એટલે જનરલ એમ કહેવાય કે વાણીઓ સભામાં લૂંટાય. આમ ન લૂંટાય પણ વાણીઓ જે છે તે સભામાં લૂંટાય એવી એક સિસ્ટમ ડેવલપ થઈ અને એડોપ્ટ થઈ ગઈ. હા, પછી જે છે એટલે અને આ જૈનોની પોતાની વ્યવસ્થા હતી, એટલે બીજી સિસ્ટમોને એમાં ઇન્ટરફેર કરવાનું હતું નહીં, કોઈને કંઈ ખબર બી નહોતી કે કેવી રીતે સિસ્ટમ રન થાય છે. મેં પણ કદાચ કીધું કે એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યૂટ જે કોઈ વ્યવસ્થા 18th century સુધી હતી નહીં કે 19th century નહોતી, 19th પછી સૌથી પહેલાં આનંદી કલ્યાણજીની પેઢી અસ્તિત્વમાં આવી. આજથી લગભગ 125 વર્ષ સુધી તો ઇતિહાસ મળે છે એનો, એના પહેલાંથી અસ્તિત્વમાં હતી. કોઈ વ્યક્તિ નહોતું આનંદ અને કલ્યાણ. આપણા સમાજમાં આનંદ, બધાને આનંદ રહે, બધાનું કલ્યાણ થાય આવા કન્સેપ્ટ સાથે બે શબ્દો લઈ અને આનંદજી કલ્યાણજી આવી એક કન્સેપ્ટ કરવામાં આવ્યું. અને લગભગ આજથી 125 વર્ષ સુધીનો ઇતિહાસ છે એનો, એનાથી પહેલા આ નામ મળે છે, જે ઉપલબ્ધ પુરાવા છે એમાં મળે છે. પછી એટલાથી સંઘોની વ્યવસ્થા આખી થઈ, એટલે પછી આ દેવદ્રવ્યની વ્યવસ્થા સ્ટ્રોંગ રીતે અને એમાં શાસ્ત્રોની અંદર જે 7 ક્ષેત્રોની વ્યવસ્થા, 7 જાતના ક્ષેત્રો એનું મેન્શનિંગ મળ્યું, એટલે એના પ્રમાણે પછી દ્રવ્યની વ્યવસ્થા. પહેલાં શું હતું કે પૈસા ક્યાં વાપરવા તેના માટેના 7 ક્ષેત્રો હતા, એની કોઈ સ્પષ્ટ રૂપે એની ઇન્કમની કોઈ વ્યવસ્થા નહોતી કે આનું ફંડિંગ આમાં, આનું ફંડિંગ આમાં. મારે વાપરવા છે સાધુ સાધ્વી માટે તો સાધુ સાધ્વી માટે વાપરું, સારો સવિતા માટે વાપરું, પણ એ મારા પોતાના પૈસા ઇન્ડિવિજ્યુઅલ વાપરતો હતો, એટલે મારે ક્યાં વાપરવા, ઇટ ઇઝ અપ ટુ મી. પણ આ કલેક્શન થવા લાગ્યું અને પછી કલેક્શન ઇન્ડિવિજ્યુઅલ કલેક્શન, ગ્રુપમાં કલેક્શન, તો એ લોકો એમ તો અમારા સંઘનું કલેક્શન છે, બીજે શું કામ આપીએ, એટલે પોતાની પાસે રાખવા લાગ્યા, વહીવટ કરવા લાગ્યા. પછી પ્રેરણા કરે કોઈ તો બીજે થોડુંક આપે, પણ એમની પાસે પાઇલટ થતું ગયું, જે સમૃદ્ધ સંઘો હતા એની પાસે પાઇલટ થતું ગયું. અને પછી શું થયું તો ઇન્ડિયામાં પણ અર્બનાઇઝેશન થયું, એટલે ગામડામાંથી લોકો શહેરો તરફ વળવા લાગ્યા, એટલે શહેરો સમૃદ્ધ થવા લાગ્યા, ગામડાઓ તૂટવા લાગ્યા, તો ગામડાના દેરાસરોને સંભાળ કોણ લાગે. એના કારણે દેવદ્રવ્યની વ્યવસ્થા વધારે સ્ટ્રોંગ થતી ગઈ. ઇન્કમના સોર્સિસ દેવદ્રવ્યના બહુ 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 વધતા ગયા, બધી પોલીઓ દેવદ્રવ્યમાં કેન્દ્રિત થઈ ગઈ અને પછી સમાજના ખર્ચાઓ વધતા લાગ્યા, વધવા લાગ્યા. એટલે પછી અત્યારે પ્રોબ્લેમ જે છે એ દેવદ્રવ્યનો સૌથી મોટો, કે જૈનોની હાઈએસ્ટ ઇન્કમના સોર્સિસ દેવદ્રવ્ય, 95% ઇન્કમના સોર્સિસ દેવદ્રવ્ય એમાંથી ઇન્કમ થાય થતી છે, અને એક્સપેન્ડિચર જે છે એ 95% સાધારણનું કરવું પડે, એટલે એ બેલેન્સ કરવા માટે પછી લોકો પોતપોતાની રીતે પ્રયોગો કરતા હોય. તેને ઇન્ડિયન કન્સેપ્ટની અંદર બહુ સ્ટ્રોંગ એ લોકોની બિલીફ કે દેવ દ્રવ્ય બીજા કશામાં વપરાય નહીં. અને દિગ્ગજની પણ જોવા જાઓ તો જે માણસે જે પર્પઝથી પૈસા આપ્યા હોય, ઇફ યુ આર ટ્રસ્ટી યુ ડોન્ટ હેવ એની રાઇટ ટુ ડાયવર્ટ ધેટ ફંડ, બિકોઝ યુ આર તમે એ માણસની ઈચ્છા જઈને એનો અનાદર કરો છો, કારણ કે એને તમે વહીવટ કરવા માટે એક ટ્રસ્ટી બનાવ્યા છે, એને ચોખ્ખું કહેલું છે કે આ દેવ દ્રવ્ય છે હું ભગવાનના માટે આપું છું, એટલે આ કન્સેપ્ટ. અને એમાં કઈ શું થયું કે લોકોના માટે જરાક સ્ટ્રોંગ વેમાં મેસેજ જાય, એટલે એવા ગ્રંથો એ કલ્પનાઓ કે ભાઈ એ દેવ દ્રવ્યનું તમે જો ભક્ષણ કરશો, ખોટી રીતે વાપરશો તો એનો મને પાપ લાગશે, એનું આટલું દુઃખ પડશે, આટલી તકલીફ પડશે, આટલા કોન્સિક્વન્સીસ એના આવશે, યુ હેવ ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ. આવા કન્સેપ્ટ પણ પછી ડેવલપ થયા. એની પાછળ આચાર્યનો આશય બહુ શુભ હતો, બહુ ક્લિયર હતો, પણ સમૂહ આવું આપણે ત્યાં પછી એક નેતૃત્વ ન રહેવાના કારણે સમયાનુસાર જેમાં પરિવર્તનો થવા જોઈતા હતા કે કન્ટેમ્પરરી પ્રોબ્લેમ સમાજના કયા છે ને એના માટે સોચતી કે ફંડિંગ ક્યાંથી ભેગું કરવું, એ આચાર્ય વિચારવાનું એમને આઈધર સ્વીકાર્યું નહીં, વિચારી ન શક્યા ગમે તે કારણે. એટલે અત્યારે આ બહુ જ મોટો એક પ્રોબ્લેમ બધે જ થઈ ગયેલો છે. પછી લોકો પોતાની રીતે એનો રસ્તો કાઢતા હોય છે. એટલે આનું અત્યારે ઇન્ડિયાના હિસાબે જોવા જઈએ તો સ્પષ્ટ એક આઈડિયોલોજી છે કે ભગવાનને લગતી કોઈ પણ બોલી હોય, ભંડારની બોલી હોય, આરતીની બોલી હોય, પૂજાની બોલી હોય, અભિષેકની બોલી હોય કે સપના હોય, તે ટોટલ જે બ્રજેશ કહેવાય. અને એ દિરાકર માટે વપરાય અથવા જો ભગવાનની મૂર્તિ માટે વપરાય એ સિવાય વપરાય નહીં. તમે તમારે ત્યાં દિરાકર વાપરી શકો, બીજા દિરાકરને કહીતું હોય તો એને પણ આપી શકો. ઇન્ડિયા માટે સિસ્ટમ છે. એટલે આજે આનંદ કલ્યાણની પેઢી વખતે મને લાગે છે કે લગભગ 30 કરોડ થી વધારે રૂપિયા દેવદ્રવ્યના નાના નાના સંઘોને એ આપતી હોય છે. એટલા માટે જાપ અને ધ્યાન. જાપ એટલે ગણતરી ની સંખ્યા પૂર્વક નિશ્ચિત જપ સંખ્યા, જપની સાથે સંખ્યાનો એક કન્સેપ્ટ છે. તો જપની સંખ્યા નિશ્ચિત કરીને ગણવું કોઈ પણ મંત્ર એને આપણે જાપ કહેતા હોઈએ છીએ. જાપ 3 જાતનો હોય. એક તમે સ્પષ્ટ રીતે બોલીને કરો, સ્પષ્ટ ભાષ્ય બીજાને સંભળાય. એક ઉપાંતું એટલે માત્ર તમારા હોઠ પકડે, તમને ખબર પડે કે તમે કંઈક બોલો છો, બીજાને કંઈક ખબર ન પડે. અને એક માનસ જાપ. તો મોટા ભાગે સંખ્યા સાથે જાપ એટલા માટે નિશ્ચિત કરવામાં આવે છે કે સંખ્યાનું એક પોતાનું બળ હોય છે, એને આટલી સંખ્યામાં જાપ કરે. અને સંખ્યા માણસને પોતાની લાગણીઓ એક્સપ્રેસ કરવામાં, મારે આટલા પૈસા જોઈએ, કેટલા પૈસા છે, નંબર ઓફ કેટલા બિલ્ડિંગ છે, નંબર ઓફ કેટલી બુક્સ ને વાંચી, નંબર તો નંબર આવે એટલે માણસને એમાં થોડીક એનર્જી લાગે, એ પોતાની જાતે એક્સપ્રેસ પણ કરી શકે. એટલે પછી આપણે ત્યાં પંચ પરમેશ્વરના ગુણો 108 હોવાથી મિનિમમ 108નો જાપ કરવો જોઈએ. એટલે મારાના મનતા 108 આપણે કર્યા. પછી એમાંથી મંત્રશાસ્ત્રોની પરંપરામાં એ સંખ્યા વધી એટલે કે 12,500. પછી એનાથી વધારે સંખ્યા થઈ 1,00,000, 1,25,000. અનુષ્ઠાન જેને કરવાનું હોય નિશ્ચિત સંખ્યામાં, નિશ્ચિત તપશ્ચર્યા સાથે, નિશ્ચિત આસન, માળા, દિશા, ઘણા કન્સેપ્ટની સાથે જોડાઈ ગયા. એટલે સંખ્યાનું મહત્વ જે છે એ મંત્ર જાપની સાથે સંકળાઈ ગયું. પણ જેને જાપમાંથી ધ્યાનમાં જવું હોય એના માટે સંખ્યા બહુ મહત્વની નથી, એના માટે કોન્સન્ટ્રેશન જે છે એ મહત્વનું છે. પણ જેને એક અનુષ્ઠાન કરવું છે, એક ક્રિયા કરવી છે, એના માટે સંખ્યાનું મહત્વ છે. અને મંત્રશાસ્ત્રોમાં સંખ્યા માત્ર ગણવાની નથી હોતી, ગણતરીના જાપ સાથે પાછળથી પછીથી એનો હોમ કરવાનો હોય. અને હોમની પરંપરા મંત્રોમાં જૈનિઝમમાં પણ એક્સેપ્ટ છે. જે લોકો મંત્ર સાધના કરે છે એના માટે, આ ત્યાગી કે સંયમી પુરુષોના માટે નથી. તો દશાંશ હોમ આ મંત્રશાસ્ત્રની પરંપરા છે. જે સમગ્ર તમે જાપ માનો કે 1,00,000 જાપ તમે કરો તો એનો 1/10 જે છે એ તમારે હોમ કરવું પડે. અને વૈદિક પરંપરામાંથી આ કન્સેપ્ટ આવ્યો કે અગ્નિને તમારે અર્પણ કરવાનું, ક્યાંક પાણીને અર્પણ કરવાનું, એટલે કે મંત્ર કાગળ ઉપર લખીને પાણીમાં વહાવી દેવાનું. તો માનો કે 1,00,000નો જાપ તમારે કરવાનો હોય તો છેલ્લા 10,000 જે છે કે 1,000 એ તમારે લખીને કાગળ પાણીમાં વહાવી દેવાનો. હિન્દુ પરંપરાના મંત્રશાસ્ત્રોમાં આવા વિધાનો હતા. એટલે એના પરથી આપણે ત્યાં પણ સંખ્યાબદ્ધ જાપની પરંપરા એ ચાલુ થઈ ગઈ. એટલે પછી આટલો તમે જાપ કરો. પછી એની સાથે માણસની સાયકોલોજીને સમજતા આપણા આચાર્ય ભગવંતોએ હ્યુમન માઇન્ડને સામે રાખીને આટલું કરશો તમને આટલું ફળ મળશે, આવા એક કન્સેપ્ટ કેટલાક આપણે ત્યાં ડેવલપ થાય કે આટલું જાપ કરશો તો જેમ કે નૌકાર મંત્રનો 1,25,000 જાપ જે કરે વિધિપૂર્વક એ તીર્થંકર નામ કર્મ બાંધે, આવો એક કન્સેપ્ટ નમસ્કાર ફલ પ્રકરણ નામના ગ્રંથની અંદર પણ આપવામાં આવ્યો. અને લોકોને ઇઝીલી એ એક્સેપ્ટ થઈ ગયો. કારણ કે માણસને કંઈક કરવા માટે નિશ્ચિત ફોર્મ્યુલા તમે આપો કે તું આ આ કરીશ તો તને આટલું આટલું મળશે, તે જલ્દી એને એક્સેપ્ટ થઈ જાય છે. એટલે એ માની લોકો કરતા થયા કરતા થયા. એટલે જાપની સંખ્યાની અંદર આ વિવિધ આવ્યું. અને સંખ્યા આવી ગઈ ને એટલે પછી કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, અવેરનેસ એ થોડું ગૌણ થઈ જાય છે. માણસે આટલું કરી લીધું ને, આટલું છે ને, સંચા થઈ ગઈ એટલે વાત પતી ગઈ. પણ જાપમાંથી જો ધ્યાનમાં જવું હોય તો સંચાની ગૌણ કરવી પડે અને એકાગ્રતા જે છે એને આપણે વધારવી પડે. હવે પાછળથી કોઈ હાથ જોડે છે કે અમે મંગલિક સ્થળો કરો. ના ના, મને તો વાંધો નથી, તમને નહીં. જો આજે પાર્ટી વાર્ટી છે નહીં એટલે ચિંતા નથી કોઈ. હા અહમ, તમે સ્વદયામાં પણ જો અહમ આવશે તો કર્મ તો બંધાશે. અહમ જ્યાંથી આવશે, કર્મ દયાથી બંધાય છે કે અહમથી બંધાય છે આપણે નક્કી કરીએ પહેલા, એ નક્કી કરીએ. તો કર્મ દયાથી નથી બંધાતા, અહમથી બંધાય છે. દયા કરવાથી શાતા વેદનીય બંધાય, પુણ્ય કર્મ બંધાય, પણ એ શુભ છે. અને શુભનો અનુબંધ બહુ નુકસાન કરતો નથી. શુભની જરૂર આપણને પડે છે કારણ કે અત્યારે પૂર્ણ રૂપે શુદ્ધ આપણે છીએ નહીં. શુભ સાધનોની જરૂર પડશે. શરીરનું સારું હોવું એ પુણ્ય કર્મની નિશાની છે. અને શરીર સ્વસ્થ હશે તો જ આપણે સાધનાના માર્ગે સ્વદયા કરવા માટે પણ શરીર તો સ્વસ્થ જોઈએ. બીમાર વ્યક્તિ, અસ્વસ્થ વ્યક્તિ, એનું મન અસ્વસ્થ રહેશે તો એ સ્વદયા કે આત્માનું ચિંતન પણ કરશે કે નહીં. અહંકાર ન જોઈએ તો કર્તૃત્વનો અહંકાર તો કોઈ પણ બાબતમાં ન જોઈએ. અહંકારના કારણે અહંકાર એ કષાય ભાવ છે અને કષાય ભાવના કારણે કર્મો બંધાય છે. પણ કષાય કે અહંકાર કર્યા વગર બીજા જીવોને આપણે ઉપયોગી બની શકતા હોઈએ અને એ લોકોને થોડા કે એમના દુઃખો દૂર કરવામાં, દુઃખોથી ઉપર ઉઠવામાં મદદ કરી શકતા હોઈએ તો એની આર્થ ધ્યાન ઓછું થશે, એનો સંદેશ ઓછું થશે, તો પ્રમાણમાં એ જીવાત્માના રાગદ્વેષ ઓછા થશે. તો એ પણ સારી રીતે ધર્મ આરાધના કરી શકશે આપણા સહયોગથી. એ ભાવની સાથે જો આપણે પરોપકારની પ્રવૃત્તિ કરીએ તો એમાં અહંકાર આવતો નથી. અહંકાર ઇન્ડિવિજ્યુઅલ છે એટલે થોડુંક માણસે વોશ કરવું પડે. હવે બાહ્ય આ વ્યવહાર છે, વ્યવહારનો માર્ગ જે છે ને એ ક્યાંક થોડો હિંસાનો છે, ક્યાંક થોડો કષાયોનો છે, થોડું ઘણું પ્લસ માઇનસ થવાનું છે એની અંદર. અવેરનેસ રે. આજે માણસ મોટું ડોનેશન કરતું હોય તો એમ કહે કે ભાઈ મારે એનું નામ જોઈએ. હવે આપણે એમ કહીએ કે નામ ના રહે ડોનેશન કરે છે, બરાબર છે કે નામ ના મારે ડોનેશન ન કરાય. આપણે પોતાને કરવું હોય તો આપણે એવું રાખીએ પણ કોઈને ફરજ ન પાડી શકીએ. એ સમાજનું સારું કામ કરે છે ને. નામ રાખવું નહીં રાખવું એ ઇન્ડિવિજ્યુઅલ અપટુ એને લેવા દેવા છે. એને લાગતું હોય આપણને લાગે કે નામ તો જે અહંકાર છે, પણ આપણને લાગે એને નથી લાગતું. એને લાગે કે મારા વડીલોનું નામ હોય તો મને એનાથી પ્રેરણા મળે, મારા સંતાનોને પણ પ્રેરણા મળે કે જો આપણા વડીલોએ આવું સરસ કામ કરેલું છે, આપણે પણ વધારે કરવું જોઈએ સમાજના માટે. પ્રેરણા પણ એનાથી મળતી હોય છે. ઇન્ડિવિજ્યુઅલ કોઈ માણસ વિચાર કરે કે ના મારે મારું નામ ન જોઈએ, પણ સામાન્ય રીતે સામાજિક કાર્યોની અંદર પ્રેરણા આપવા માટે પ્રેરક બળો કામ કરતા હોય છે અને પ્રેરક બળો હંમેશા એકબીજાને પ્રેરણા આપવાથી જ મળતા હોય છે. હવે રહી સ્વદયાની વાત, તો સ્વદયા કરવી પણ આજુબાજુ આસપાસ જે આપણા કર્તવ્યો છે, કારણ કે સંદેહના જે લક્ષણ બતાવ્યા છે ને એમાં તમ, સંવેગ, નિર્વેગ, આસ્તિક્ય અને અનુકંપા. અનુકંપા એટલે બીજાના દુઃખથી આપણું હૃદય દ્રવી ઉઠે અને એનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરીએ. એટલે બીજાના દુઃખો દૂર કરવાનો પ્રયત્ન ન કરીએ તો આપણું સમ્યક દર્શન પણ સાચું થતું નથી. મોક્ષની વાત તો પછી છે, આત્માની વાત તો બહુ પછી છે. આત્માને જો સાચી સમજણ રહેતી હોય તો પણ તમારે સમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા આ પાંચે પાંચ ગુણો ડેવલપ કરવા પડે. તમે તો ખાલી ક્ષમતા ભાવમાં રહું એટલું પરિવર્તન નથી. તમે આપણે ક્ષમતા ભાવમાં રહીએ એની સાથે આપણી સાથે જીવનાર વ્યક્તિ પણ ક્ષમતા ભાવમાં રહે. મારા પરિવારમાં જીવતી વ્યક્તિ મારું એના પ્રત્યે કર્તવ્ય છે. હું મારી ક્ષમતાની વાત કરું, મારી સામાયિકની વાત કરું, પેલી વ્યક્તિ જે છે કષાય ભાવમાં હોય, મારામાં જો ક્ષમતા છે તો એનો કષાય ભાવ હું ઓછો કરું. મારું પહેલું કર્તવ્ય છે બેને લાભ થશે, કારણ કે હું તો ક્ષમતામાં રહી શકું છું. હું એને ઉપયોગી બનું તો એનો કષાય ભાવ ઓછો થશે. તું એને નિમિત્ત બની જઈશ. નિમિત્ત વગર તો દુનિયામાં કશું થતું નથી. નિમિત્ત પોતે તો બનવું જ પડે છે. તો આપણ એક વિચારધારા આપણા જ્ઞાની પુરુષોએ આપણને આપેલી છે કે પરિવારની અંદર આપણે વિચાર કરો, જે પત્ની છે બીમાર છે, તમને સ્વાધ્યાય ગમે છે, એને સ્વાધ્યાય ગમતો નથી, બીમાર છે, એ ઇરિટેટ થઈ જાય છે. હવે તમે એને એમને એના કર્મના ભરોસે પડતી મૂકી અને તમે સ્વાધ્યાય કરવા બેસી જાઓ, તમે સ્વાધ્યાય કરો છો, પણ બહુ ડીપથી આપણે જોઈશું કે આપણું મન સ્વાધ્યાયમાં લાગતી નહીં. ભલે દેખાવ ખાતર કરીએ, પાના ફેરવીએ, આત્માની વાત બી કરીએ, વાંચીએ પણ ખરા, પણ ત્યાં તો મનમાં વિચાર આવશે, કારણ કે કનેક્શન છે. અને પહેલી વ્યક્તિને તો મનમાં એમ જ થશે, આ કેવો ધર્મ છે, હું અહીંયા બીમાર છું, મારી પાસે બેસનાર કોઈ નથી, મને પાણી પીવડાવનાર કોઈ નથી, અને આ માણસ આત્માની વાત કરે છે, આવો ધર્મ કોને બતાવ્યો? એને કીધો ત્યાં સવાલ થશે, કારણ કે શરીરને સાતા ન પહોંચે તો મનને સાતા પહોંચતી નથી. એટલે ત્યાં આગળ પહેલું કર્તવ્ય આપણું આપણી સાથે જોડાયેલ વ્યક્તિ એ પહેલું કર્તવ્ય. તમે વિચાર કરો, તમારા બાળકો જયારે નાના હતા ત્યારે પ્રાયોરિટી કોને આપી? તમારા બાળકોને આપી કે તમારા પોતાની વ્યક્તિગત ઈચ્છાઓને આપી? બાળકોને આપી. રાતની રાત મા બાપ જાગે છે, બાળકને ખોળામાં લઈને પોતાની ઊંઘ જતી કરે છે, એકવાર જોબ પણ નથી જતા, સેલરી જતી કરે છે એક દિવસની. પણ બાળક મહત્વપૂર્ણ છે, ત્યારે બાળકના માટે બધું છે. એ શું કર્યું આપણે? બાળકને ઉપયોગી બન્યા, બાળકને ઉપયોગી બન્યા. ક્યારેક પત્નીના માટે આપણે રજાઓ મૂકેલી છે, એની બીમારીના માટે ડોક્ટરને બતાવવાનું હોય, જવાનું હોય, તો અમે મૂકેલું છે. એટલે ઉપકાર બુદ્ધિ જે છે વિવેકી જોઈએ એની અંદર. અહંકાર જો વધતો હોય તો ઉપકારની પ્રવૃત્તિ માટે વિચાર કરવો. ઉપકારથી અહંકાર ન વધે, અહંકાર માત્ર ને માત્ર હું કરું છું આવું જે અજ્ઞાન છે આપણું, એનાથી વધે છે. સહયોગી બન્યા વગર વિકાસ થઈ નહીં શકે. સ્વના માટે કરવું, પણ જવાબદારી હોય તો કરવું પહેલા કરવું. જવાબદારી નથી તમારી, ઇફ યુ આર ઇન્ડિપેન્ડન્ટ ધેન યુ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, પણ જવાબદારી છે તો પછી આપણે બેલેન્સ રાખવું પડે એની અંદર. અને એવું નથી કે પરમા કરતા આપણે સ્વને ભૂલી જઈએ, નહીં, સ્વને યાદ રાખીને સ્વને સ્મૃતિમાં રાખીને પણ પરનું કરી શકીએ, કારણ કે એને ક્ષમતા પ્રાપ્ત થાય છે. હું જયારે બીમાર વ્યક્તિને મારી પોતાની પર્સનલ લાઈફમાં એવું બને છે, અમારે બહુ સિનિયર મોટા પ્રોફેસર, મને એના માટે બહુ જ રિસ્પેક્ટ, બહુ જ આદર, ખૂબ બીમાર હતા, બેડરીડન હતા, ઘણી પાસે ઘણી વખત એની પાસે જોતું, બે કલાક બેસું એની પાસે, તો બે કલાક પછી જયારે ઊભું તું ત્યારે મને એમ જ લાગે કે અમારું સામાયિક થયું છે. કેવી રીતે? હું એની સાથે આગળની વાત કરું, તત્વજ્ઞાનની વાત કરું, એના મનને શાંતિ મળે. હું ત્યારે કશાય ભાવમાં છું નહીં, મને કોઈ કશાય થતો નથી, કોઈ આસક્તિ નથી, અમે તત્વજ્ઞાનની જ વાતો કરતા હોઈએ. એને શાતા મળે, મને શાતા મળે, ક્યારેક એના વાઈફ આવીને બેસે છું, એને પણ બહુ જ ગમે. ઇન બિટવીન એની વાઈફને થોડીક સ્પેસ મળે તો એ પોતાનું બીજું કામ પતાવી શકે, મને કે તમે બેસો હું મારું થોડું કામ પતાવી, ઓકે તમે ચિંતા નહીં કરો બેઠો છું. તો હું આ વાતને મારા મનને એમ જ સમજાવું કે અમારું સામે, કારણ કે હું ક્ષમતા ભાવમાં છું અત્યારે, આ વ્યક્તિ ક્ષમતા ભાવમાં છે, તો જેનાથી ક્ષમતાનો આય થાય મારા માટે સામે છે. મારી પોતાની વ્યક્તિ બીમાર હોય તો હંમેશા મને એની પાસે બેસીને એને સાંત્વના આપવી, એને આશ્વાસન આપવું, એ વધારે ગમે. ત્યારે મારી ધર્મક્રિયા હું પર્સનલી ગૌણ કરી દઉં અને મને એનો આનંદ હું એને સાચા આપું છું, કારણ કે આ જીવાત્માની જવાબદારી મારા માટે છે, આ મારી પાસેથી અપેક્ષા રાખે છે, તો મારા અશુભ કર્મોનો ક્ષય થાય છે. આપણી ક્લેરિટી જે છે ને બહુ સ્પષ્ટ હોવી જોઈએ. બીજાની દયા દ્વારા આપણે સ્વની જ કરીએ છીએ અલ્ટિમેટલી. અને જો એકમાંથી એકના ઉપર એક ફ્રી મળતું હોય તો લેવામાં વાંધો શું છે? ખાલી સ્વની કરવા જઈશ તો પરમી નહીં થાય, અહીંયા તો પરમી કરીને પણ સ્વની કરી શકાય છે, આ રીતે કરી શકાય. હા, કશાય ભાવથી મુક્ત રહેવા માટે અવેરનેસ રાખવી પડે, એ તો સ્વની કરવા જઈશું તોય રાખવી પડશે, નહીંતર અમે તો બહુ ધર્મ કરીએ છીએ, આ લોકો કંઈ કરતા નથી, એવો પણ અહંકાર આવી શકે માણસને, અમને પૂજાપાઠ કરીએ છીએ, અમે સમય કરીએ છીએ, અમે સ્વાધ્યાય કરીએ છીએ, તમે તો કંઈ કરતા નથી, સાવ પાપમાં પડેલા છે, આ વસ્તુ શું થશે? બીજા જીવાત્માનો તિરસ્કાર, તે તો નુકસાન કરશે, વિકાસ નહીં થાય. થોડું બેલેન્સ રાખીને, કારણ કે આપણે મનુષ્ય છીએ, આપણી એવી કક્ષા આવી જાય ને, અરે જ્ઞાની પુરુષો પણ શા માટે આપણા જ્ઞાની પુરુષોએ શાસ્ત્રો લખ્યા? જો પરની દયા ન હોત તો શાસ્ત્રો લખે શા માટે? શાસ્ત્રો કોના માટે લખ્યા? એમને સત્ય સમજાઈ ગયેલું જ હતું, એમને લખવાની જરૂર શું હતી? તમે વિચાર કરો, ગિરનારની ગુફાની અંદર ધરસેન નામના આચાર્ય પુષ્પ દંત અને ભૂતબલી નામના બંને મુનિઓને બોલાવીને દિવસો સુધી શાસ્ત્રો લખાવ્યા, જેમાંથી દિગંબર પરંપરાના શખાંતાગત ગ્રંથો આજે મળે છે. આ ઉપકારનું કાર્ય કર્યું કે ન કર્યું એમને? હવે તો જ્ઞાન લીન હતા ગુફાની અંદર પોતાના આત્મ ધ્યાનની અંદર, પણ એમને લાગ્યું કે મારી સાથે આ જ્ઞાન નષ્ટ થઈ જશે તો આ પ્રવાહ ગભરાવાનું મારું કર્તવ્ય છે. ભગવાન ભદ્રબાહુ સ્વામી નેપાળમાં બોલાવ્યા સ્થૂલપત્રીજી વિગેરે સાધુઓને, ત્યાં વાસના આપી, પોતાની સાધના પણ ચાલુ રાખી. તો સ્વ અને પર આની વચ્ચે બેલેન્સ. તીર્થંકર પરમાત્મા પણ એ દેશના પણ આપે છે અને બંને પરંપરાઓ માને છે. એ દેશના આપવાની જરૂર શું કામ રહે તીર્થંકર પરમાત્માને? સર્વજ્ઞ પરમાત્મા પણ દેશના આપે છે, એટલા જ માટે આપે છે. કોઈ જીવાત્માને એમના નિમિત્તે સમ્યક જ્ઞાન મળી જાય, સમ્યક દર્શન મળી જાય, સાચો માર્ગ મળી જાય, આપણે આપણો પ્રયત્ન કરવાનો છે. પુરુષાર્થ હંમેશા સફળ થાય તેવું જરૂરી નથી, પણ નહીં કરીએ તો નિષ્ફળતા છે. એટલે જ્ઞાની પુરુષોએ બેલેન્સ કરવાનું કહ્યું છે. સર્વમંગલ મંગલ્યમ પરોકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જયતિ શાસનમ. પરમાત્માની આજ્ઞા વિશે કંઈ પણ કહેવાય હોય તો મિચ્છામિ દુઃખકરમ, અને કોઈને ભૂલથી પિન મરાઈ ગઈ હોય તો પણ મિચ્છામિ દુઃખકરમ.